මීළඟට ගෞරව ඉන්දික අනුරුද්ධ මන්ත්‍රීතුමා.
බොහොමත්ම ස්තුතියි ගරු මුලාසුනේ ඔබ වන මන්ත්‍රීතුමනි. විශේෂයෙන්ම කාරක සභා අවස්ථාවේ බුද්ධ ශාසන අමාත්‍යාංශය, සංචාරක සංවර්ධන ක්‍රිස්තියානි ආගමික කටයුතු අමාත්‍යාංශය, තැපැල් අමාත්‍යාංශය, මුස්ලිම් ආගමික කටයුතු අමාත්‍යාංශයේ වැය ශීර්ෂ සාකච්ඡාවට භාජන වෙන අවස්ථාවේදී විශේෂයෙන්ම කියන්න ඕනා, දැන් අද සංහිඳියාව ගැන විශාල ප්‍රශ්නයක්, විශාල ගැටලුවක්. මේ සංහිඳියාව ලබා දීම සඳහා යහපාලන රජය ඇති කරගම්මු කියන තේමාව යටතේ බලයට පත්වෙච්ච ආණ්ඩුවක් වර්තමානයේ කටයුතු කරන ආකාරය මං හිතන්නේ සොයලා බලපුවාම ඒ කාලේ සංහිඳියාව ඇතිකරන්න එහිටපු පාලකයෝ ගත්තු කරුණු කාරණා ටිකක් අපි හොයා බලන්න ඕන. අපිට මතක් වෙනවා බෞද්ධයින්ගේ සිද්ධස්ථාන කඩා විඳලා බෞද්ධයින්ගේ සිද්ධස්ථාන විනාශ වෙලා තියෙන ඒ උතුරු නැගෙනහිර සියලු සිද්ධස්ථාන ආරම්භ කරන්න, සියලු සිද්ධස්ථාන ගොඩ නගන්න. ඒ වගේම බෞද්ධ සිද්ධස්ථාන ගොඩ නැගෙද්දී කතෝලික සිද්ධස්ථාන, විශේෂයෙන් මඩු පල්ලිය වගේ කතෝලික සිද්ධස්ථාන ගොඩ නගන්න, ඒ වගේම මුස්ලිම් නායකයින්ගේ විනාශයට පත්වෙච්ච ඒ මුස්ලිම් පල්ලි ගොඩ නගන්න, කාත්තන් කුඩිය වගේ, ඒ වගේම හින්දු බැතිමතුන්ගේ ඒ ස්ථාන ගොඩ නගන්න පහුගිය රජය විශාල මුදලක්, විශාල වෙහෙසක් දරලා උතුරු වසන්තය, නැගෙනහිර නවෝදය වගේ වැඩසටහන් වලින් ඒවා ගොඩ නගලා දුන්නා. අද මට කලින් කතා කරපු මන්ත්‍රීවරයා ඒ ප්‍රදේශයන් වල නැවතත් මේ සංහිඳියාව බලාපොරොත්තු වෙච්ච ආණ්ඩුව තුලින් ඒ නැගෙනහිර ප්‍රදේශයේ ඒ මුස්ලිම් ශිෂ්‍යාවන් විභාගය සඳහා පෙනී හිටිද්දී ඒ ඇඳුම් පවා වෙනස් කරන්න ඕන කියන තත්වෙට සංහිඳියාව තල්ලු වෙලා තියෙන එක ගැන දැන් ටිකට ඉස්සලා මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ කතා කරා. ඒ නිසා මං හිතන්නේ මුස්ලිම් සහෝදරවරු, මං හිතන්නේ දැන් තේරුම් අරගෙන ඇති මේ රටේ ඒගොල්ලෝ බලාපොරොත්තු වෙච්ච දේ සිද්ධ වෙනවද, වෙන දෙයක් සිද්ධ වෙනවද කියලා. මම පොඩ්ඩක් මතක් කරලා කියන්නම්, දැනට සති දෙක තුනකට උඩදී මේ පාර්ලිමේන්තුවේදීම ඔය ආණ්ඩු පක්ෂයේ ඉන්න මන්ත්‍රීවරයෙක්, මේ පැත්තේ ඉන්න ඇමතිවරයෙක්, මේ පැත්තේ ඉන්න මන්ත්‍රීවරුට අත දික් කරලා කිව්වා, ඔබ තමුන්නාන්සේලාගේ පක්ෂේ, ඔබ තමුන්නාන්සේලාගේ පක්ෂේ ඒ වෙලාවේ හිටපු නායකයෙක් තමයි අර බේරුවල අලුත්ගම සිද්ධියට මූලිකත්වය ගත්තේ කියලා. අද එතුමා, ඒ නායකතුමා ඔය කැබිනට් ඇමතිවරයෙක් වශයෙන් කටයුතු කරනවා. ඒ මන්ත්‍රීවරයා කැඩිලා ඇවිල්ලා අපිත් එක්ක ඒකාබද්ධ විපක්ෂයේ ඉන්නවා. ඉතින් ඒ නිසා මෙන්න මේවා දැන් එළිවේගෙන එනවා. අපි ඉල්ලා සිටිනවා මේ පාර්ලිමේන්තුවෙන් අද මේ ආගමික කටයුතු ගැන කතා කරද්දී කවුද මේ බේරුවල අලුත්ගම සිද්ධීන් වෙනුවෙන් පරීක්ෂණ පැවැත්වුවේ කියලා. දැන් වසර දෙකක් වෙනවා ඒ මුස්ලිම් ජනතාවට සාධාරණයක් කරන්න යම්කිසි පරීක්ෂණයක් පැවැත්වුවද කියලා. ඒ වගේම මේ අපි සොයාගත්තු තොරතුරු වලට අනුව මේ 2015 අයවැයේදී 2016 වෙනුවෙන් මුදල් වෙන් කරලා තියෙනවා මිලියන 2155ක මුදලක් බෞද්ධ කටයුතු අමාත්‍යාංශය වෙනුවෙන්. අපේ නියෝජ්‍ය ඇමතිතුමා ඉන්නවා, මේ 2014 වෙන් කරලා තියෙන්නේ කොච්චරයිද? මිලියන 1869යි. ඒක එච්චර ප්‍රමාණයකින් අඩු කරලා තියෙනවා. අපේ මුස්ලිම් කටයුතු ඇමතිතුමා ඉන්නවා, එතුමා දන්නවා මුස්ලිම් කටයුතු ඇමතිතුමා ඔබ තමුන්නාන්සර 172ක් 2016ට වෙන් කරද්දී 2014 වෙන් කරන්නේ මිලියන 94යි. මේක මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ යුගයේ මුස්ලිම් ජනතාව වෙනුවෙන් 157ක් මිලියන 157ක් වෙන් කරපු කාලයක් තිබුණා. ඒ නිසා බෞද්ධ කටයුතු අමාත්‍යාංශයේ මිලියන 2154ක් වෙන් කරද්දී ඔබ තමුන්නාන්සලා වැඩ කරලා තියෙන්නේ මිලියන 900යි. මිලියන 900යි වැඩ කරලා තියෙන්නේ. මං අහනවා ගරු නියෝජ්‍ය ඇමතිතුමාගෙන්, මුදල් ඇමතිතුමා මුදල් දුන්නේ නැද්ද? එහෙම නැත්නම් ඔබ තමුන්නාන්සලාට ලැබිච්ච මුදල් වලින් වැඩ කරගන්න බැරුව ගියාද කියලා. අපේ ඔය නැකිටලා යන ඇමතිතුමාට චුට්ටක් කියන්න ඕන. එතුමාට විශාල මුදලක් ලබා දීලා තිබුණා. නමුත් එතුමා ඊටත් වඩා වැඩ කෙරුවා.
ඇමතිතුමා සාර්ථක දුස්
මිලියන 1800 ගණක් කියලා.
නෑ, මිලියන 1000 ඉන්න 2016ට මිලියන 2151යි. ඒකයි මම කිව්වේ.
තමුන්නාසිට ඒ වගේ මතක් කරන්න ඕනේ. අපි දැන් විවිධ රටවල් වලින් දැවැන්ත මුදලක් අරගෙන ආවිලා තිනවා. අපි ප්‍රාසංගික ආයතනයක් හදනවා දළදා මාලිගාව
ගරු නියෝජ්‍ය ඇමතිතුමනි
දැන් කෝටි 12යි.
ඔව් හරි.
එහෙම විශාල මුදලක් දැන්
අපි ගරු නියෝජ්‍ය ඇමතිතුමනි
කෝටි 25යි මම මිලියන 900 කියන එක පිළිගන්නේ නැහැ.
නෑ නෑ මේ මම කියන්නේ ඔබතුමාලා විදේශයෙන් ගත්තොනේ මේ අයවැයෙන් මුදල් ඇමතිතුම ඔබතුමාලාට දුන්නේවා. ඒ නිසා ඔබතුමාලා විදේශයෙන් අරන් ඇවිල්ලා බෞද්ධ කටයුතු නංවනවා නම් ඒක හොඳයි. නමුත් අපේ මුදල් ඇමතිතුමාට උවමනාවක් තිබුණා නෑ මුදල් දෙන්න නැතුව ඇති. හරි ඔබතුමාගේ අවස්ථාවේදී උත්තර දෙන්න. ඒවා ඒ වගේම හරි ඒ වගේම මිලියන 935යි ඔබ තමුන්නාන්සලා වැඩ කරලා තියෙන 150ක ප්‍රගතියක්වත් ඒකේ නැහැ. ඒ වගේම අපේ ක්‍රිස්තියානි කටයුතු ඇමතිතුමා මේ අවස්ථාවේ මෙතන නැහැ. නමුත් ක්‍රිස්තියානි කටයුතු අමාත්‍යාංශ වෙනුවෙන් මිලියන 172ක් වෙන් කරලා මේ වසර වෙන් කරන්නේ මිලියන 94යි. මිලියන 94යි. ඉතින් ඒ නිසා මෙන්න මේ විදිහට අඩු පහසුකම් වලින් මේ ආගම් වලට මේ සංහිඳියාව හදන්නේ නාණ්ඩුව. මොකද සංහිඳියාවක් හදනවා නම් දැන් ජාතික සංහිඳියාව නැතුව ගිය කාලයක් නිසා තමයි අවුරුදු 30ක් අපි විශාල යුද්ධයක් එක්ක කටයුතු කරේ. විශාල යුද්ධයක් ඇති වෙලා ඒ යුද්ධේ නවත්ත ගන්න බැරුව අවුරුදු 30ක් දුක් විඳේ. ඒ යුද්ධේ මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා නවත්වුවට පස්සේ ඔබ තමුන්නාන්සලාට දැන් ඇවිල්ලා තියෙනවා ආගමික සංහිඳියාව ඇති කරන යුගය. ඔබ තමුන්නාන්සලා දන්න එක කට්ටියක් යනවා මේ කොහෙටද මඩකලපුවට යනවා එක කට්ටියක් ආගමික සංහිඳියාව හදන්න තව කට්ටියක් යනවා දකුණට තව කට්ටියක් යනවා තව පැත්තට ඊට පස්සේ ඒ ඔක්කොම ඒකාබද්ධ විපක්ෂ ඒකාබද්ධ විපක්ෂ කියලා කෑ ගහනවා. ඒක ඒකාබද්ධ විපක්ෂයක් නෙමෙයි. ඒක ආපු තැන ඔය පැත්තේ ඉන්න ඇමතිවරයෙක් කිව්ව කොහෙන්ද ආවේ කියලා. ඒ හින්දා ඔය සේනා මේ සේනා දාන්න හදන්න එපා මේ ඒකාබද්ධ විපක්ෂෙට. අපි ඒකාබද්ධ විපක්ෂයේ සියලු දෙනාට සමසේ සලකන ඒ සංහිඳියාව නියමාකාරයෙන් තියෙන නියමාකාරයෙන් ඒ සංහිඳියාව ගත කරපු ආණ්ඩුව මේ භික්ෂුන් වහන්සේලා තරුණ භික්ෂුන් වහන්සේලා යම් යම් වැරදි නොමග යන වැඩපිළිවෙල තියෙනවා නම් ඒ නිකායන් වල ඉන්නවා අපේ අනුනායක ස්වාමින් වහන්සේලා උන්වහන්සේලා සමග මේ භික්ෂුන් වහන්සේලාව භික්ෂුන් වහන්සේලා අගේ ඒ ඒ ඒ ක්‍රියාකලාපය ගැන උන්වහන්සේලා සමග සාකච්ඡා කරලා උන්වහන්සේලාට වැඩමුළු තියලා උන්වහන්සේලාව ඒ නියමාකාරයට රට සංවර්ධනය කරන පැත්තට ගන්න. මොකද අපි දන්නවා සුද්දාගේ කාලේ ඉඳන් ඒ අනාදිමත් රජවරුන්ගේ කාලේ ඉඳන් අපි උපදෙස් ගත්තේ ගරුතර ස්වාමින් වහන්සේලාගෙන්. ස්වාමින් වහන්සේලා ඇවිල්ලා කොහෙද හිටගන්නේ? එතන ඇවිල්ලා අනිවාර්යෙන්ම ජනතාව තරුණ තරුණියෝ සියලු දෙනා එකතු වෙනවා. ඒ නිසා ඒක කැරල්ලක් වෙන්නේ නැහැ. ඒ නිසා ඒ වැඩපිළිවෙල උන්වහන්සේලාගේ ශක්තිය උන්වහන්සේලාගේ හයිය මේ රටේ අනාගතය වෙනුවෙන් යොමු කරගන්න යොදා ගන්න. ඒක ගොඩක් වටිනවා. ඒ වගේම අපි ස්තුතිවන්ත වෙනවා ඔබ තමුන්වහන්සේලා මල්කම් රංජිත් කාඩිනල් උන්වහන්සේ එකවරක මේ අනාගමික රාජ්‍යයක් විදිහට ව්‍යවස්ථාව නම් කරන එක ගැන පැහැදිලි ප්‍රකාශයක් කතා කරලා කිව්වා. පැහැදිලි ප්‍රකාශයක්. ඒ වගේම ඊයේ පෙරේද එතුමා උන්වහන්සේ තව නිවේදනයක් නිකුත් කරා අර කෝටි ගාණක් වියදම් කරලා නත්තල් ගහක් හදන එක සම්බන්ධයෙන්. ඒවා ඇත්ත වශයෙන්ම ආගමික නායකයින්ගෙන් අපි බලාපොරොත්තු වෙන දේවල්. අපි කතෝලික නායකයින්ගෙන් බලාපොරොත්තු වෙන දේවල්. බෞද්ධ නායකයින් යොමු කරන්න ඕනේ රට අන්න ඒ වගේ තැනට. මේවා අහස උසට ගිහිල්ලා මේවා හදලා මේවලේ එක එක දේවල් එල්ලුවා කියලා කතෝලික දුගී දුප්පත් දරුවන්ගේ බඩ වියත රැකෙන්නේ නැහැ. ඒ නිසා ඔබ තමුන්නාන්සලට ආගමික සංහිඳියාව හදන්න මීට වඩා විශාල වැඩ කොටසක්. මං හිතන්නේ අද පාරවල් හදන එක නෙමෙයි, අද වෙනත් දේවල් කරන එක නෙමෙයි, ඇත්ත වශයෙන්ම මේ සිද්ධාස්ථාන වෙනුවෙන් විශාල මුදලක් වෙන් කරලා ඒ වෙනුවෙන් වැඩ කටයුතු කරන්න සූදානම් වෙනවා නම් මේ සොච්චම් මුදලින් කතෝලික පල්ලි වෙනුවෙන් මිලියන 94 2017ට වෙන් කරන්න මේ මුදලෙන් මොනවද කරන්න පුළුවන්? බෞද්ධ සිද්ධාස්ථාන වෙනුවෙන් 186 මිලියන වෙන් කරන්න 1869යි මොනවද මේ වලින් කරන්න පුළුවන්? ඒ නිසා මේට වඩා දේවල් දැන් ඔබ තමුන්නාන්සේලා අපේ නියෝජ්‍ය ඇමතිතුමා දන්නවා ගිය වතාවේ මිලියන 100ක් වෙන් කෙරුවා පූජා භූමි සංවර්ධනය කිරීම සඳහා. ඒ වලින් සිදුවෙච්ච ඇති වැඩපිළිවෙලක් නැහැ. ඒ වගේ ඌණ සංවර්ධිත දහම් පාසල් වෙනුවෙන් ඒ වගේම ඌණ සංවර්ධිත විහාරස්ථාන වෙනුවෙන් විහාරස්ථාන 500ක් තෝරගෙන මිලියන ලක්ෂ 2 බැගින් දෙනවා කියලා මිලියන 100ක් වෙන් කෙරුවා. ගම්පා දිස්ත්‍රික්කේ 1,02,000ක් දුන්න පන්සලක් මට අද හොයාගන්න බැරුව ගියා. මං කතා කරලා බැලුවා හොයලා බැලුවා. එක පන්සලක් හොයාගන්න බැරුව ගියා. ඒ නිසා මේවා සිද්ධ වෙන්නේ නැහැ. මේවා නිකන් පොත්වලට ගෙනල්ලා පොත්වල තියලා පෙන්වන්න එපා. මේවා ක්‍රියාත්මක වීම තුලින් ආගමික සංහිඳියාව හැදෙනවා. බස්නාහිර පළාත උදාහරණයකට ගන්න අපේ පියල් නිශාන්ත මන්ත්‍රීතුමාත් මේක කිව්වා. සදහම් අරුණැල්ල කියන වැඩසටහන හිටපු ප්‍රධාන ඇමති ප්‍රසන්න රණතුංග මැතිතුමා ගෙනල්ලා ලක්ෂ 4ක් වෙනකන් හැම දහම් පාසලකටම බෞද්ධ දහම් පාසල්, කතෝලික දහම් පාසල්, හින්දු දහම් පාසල්, මුස්ලිම් දහම් පාසල් සියල්ලට අවුරුද්දට ලක්ෂ ගාණක් ලබා දුන්නා. ඒගොල්ලෝ ඩෙස් එකක් හදාගත්තා. ඒගොල්ලෝ පන්තිකාමරයක් හදාගත්තා. ඒගොල්ලෝ ගොඩ නැගිල්ලක් හදාගත්තා. මේ සියල්ල ඇති වුණා. ඒක මුස්ලිම් දරුවටත් ලැබුණා, Hindu දරුවටත් ලැබුණා, කතෝලික දරුවටත් ලැබුණා, බෞද්ධ දරුවටත් ලැබුණා. ඒ නිසා අපේ නියෝජ්‍ය ඇමතුමා ඉන්න වෙලාවේ මම ඉල්ලා සිටිනවා මේ ඊළඟට තියෙන ව්‍යසනය මේ පෞද්ගලික පන්ති සම්බන්ධයෙන් අපේ අගමැතිතුමාත් පාර්ලිමේන්තුවේ ඉන්න එක හොඳයි. අගමැතිතුමා හරි මේකට දෙනවා නම් මේ ඉරිදා පෞද්ගලික පන්ති පවත්වන එක කරුණාකරලා නවත්වන්න. දරුවන්ව දහම් පාසල් යවන්න. දරුවන්ගේ දහම් පාසල් යැවීම තුලින් ඒ දරුවන්ව මේ හොඳ මාර්ගයට ගන්න. මේ දරුවෝ හොඳ මාර්ගයට ඇවිල්ලා ඒ දරුවන්ට පුළුවන්කමක් තියෙනවා මේ සමාජයේ මේ ව්‍යසනයන් වලට මුහුණ දෙන්න. අද දහම් පාසලට යන්න පුළුවන්කමක් නැහැ. 10 වසරේ විභාගේ කරන්න පාඩම් 72ක් තියෙනවා ගරු සභාපතිතුමනි. පාඩම් 72ක් කරන්න තියෙනවා. මේ පාඩම් 72 කරන්න තියෙන්නේ දින 45යි. දින 45ට තමයි මේ පාඩම් 72 කරන්න තියෙන්නේ. ඒ විභාගේ ඉවරුණාට පස්සේ පොත් හතරක් තියෙනවා විභාගේ අවසන් කරන්න. සාමාන්‍ය පෙළ දරුවා සාමාන්‍ය පෙළ ඉවර වෙලා ඊට පස්සේ මේ සියල්ල අරගෙන මේ මාස දෙකට තුනට ගිහිල්ලා මේ විභාගෙට පාඩම් කරන්න ඕන. ලක්ෂයක් බෞද්ධ දරුවෝ ඉගෙන ගන්න විභාගේ ලක්ෂයක් බෞද්ධ දරුවෝ මේ විභාගේ සඳහා ඉල්ලුම් කරද්දි විභාගෙට ඉඳ ගන්න 30,000ක් වගේ පොඩි ප්‍රමාණයක් ඉතුරු දරුවෝ මේ විභාගෙ කරන්නේ. ඒක මහන්සි වෙලා ඒකේ සහතිකේ ගත්තු දරුවට ඒකේ ඉඩකඩක් සලස්සලා දෙන්නේ නැහැ. බෞද්ධ දරුවන්ට ඒ සහතිකේ වටිනාකමක් සලස්සලා දෙන්නේ නැහැ. අද රැකියාවකදී පිළිගන්න තත්වයක් නැහැ. ඒ වගේම කියන්න ඕන රුපියල් 50ක දීමනාවක් දහම් පාසල් ගුරුවරුන් වෙනුවෙන් වෙන් කරලා තියෙන්නේ. ඒ ගුරුවරුන් වෙනුවෙන් වෙන් කරලා තියෙන රුපියල් 50 අවුරුද්දටම රුපියල් 2500ක් වගේ මුදලක් ඒගොල්ලන්ට ලබා දෙන්න කටයුතු කරනවා. මම යෝජනා කරනවා මේ අයවැයෙන් කෙසේ හෝ ඔබ තමුන්නාන්සේලා රුපියල් 25,000ක් 50,000ක් වගේ මුදලක් මුළු දහම් පාසලටම මුළු දහම් පාසලේ වැඩ කටයුතු කරගන්න පුළුවන් විදියට ඒ දහම් පාසලට ලබා දෙන්න කියලා. ඒ වගේම ඔබ තමුන්නාන්සේට කියන්න උනා සාමාන්‍ය පෙළ 10% ප්‍රතිශතයක්වත් දරුවෝ සාමාන්‍ය පෙළින් පස්සේ දහම් පාසල් අවසන් විභාගෙට පෙනී හිටින්නේ නැහැ. ඒ වගේම මෙවැනි කාරණා අපි ඉල්ලා සිටින්නේ වෙන දෙයකට නෙමෙයි. මෙවැනි කාරණා ඉල්ලා සිටින්නේ සාර ධර්ම වලින් ගුණ ධර්ම වලින් පිරිච්ච සමාජයක් ගොඩනගන්න මේ ආගමික සංහිඳියාව ඇති කරන්න රට තුල ආගමික ඒ සංහිඳියාව ඇති වෙන්නේ මේ තරුණ තරුණියෝ සියලු දෙනා මේ දහම් පාසල් සිසු දරුවෝ සියලු දෙනා ඒක රාශී කරන්න ඕන එකතු කරන්න ඕන. එහෙම නැතුව අර පාසල් පද්ධතිය දැන් අර සමහර කතෝලික පාසල් වලට බෞද්ධ දරුවෝ ගන්නෙ නැහැ. බෞද්ධ පාසල් වලට කතෝලික දරුවෝ ගන්නෙ නැහැ. ඒකට ප්‍රතිශතයක් දීලා තියෙනවා. බොහොම පොඩි ප්‍රමාණයක් ගන්නෙ. මුස්ලිම් දරුවෝ සම්බන්ධ වෙන්නේ නැහැ. ඒ නිසා මේගොල්ලෝ සියල්ල එකතු කරන වැඩපිළිවෙලක් ඕන. ඒ එකතු කරන වැඩපිළිවෙල තුලින් විශාල ආගමික සංහිඳියාවක් අපිට ඇති කරගන්න පුළුවන්. එහෙම නැත්නම් මේ ව්‍යාප්ත වීම ඉතාම භයානකයි. ඉතාම භයානක විදිහට මේ අද සිද්ධ වෙනවා. ඒ වගේම මම යෝජනා කරනවා අපේ පාර්ලිමේන්තුවේ විමධ්‍යගත මුදල් වලින් හෝ මේ දරුවන්ට නිල ඇඳුමක් ලබා දෙන්න අපිට ඉඩ පහසුකම් හදලා දෙන්න කියලා. එහෙම නැත්නම් මොකද බෞද්ධ දහම් පාසල් වලට යන දරුදරියන්ට නිල ඇඳුමක් නැහැ. ඒ දරුවන්ට ජාතික ඇඳුම ළමා සාරිය අඳින්න ඕනේ. ඒ සමහර දෙමව්පියන්ට ඒ නිල ඇඳුම ගැනීමේ හැකියාව නැහැ. ඒ නිසා ඒ දරුවෝ දහම් පාසල් වලට යවා ගන්න බැරි වෙනවා. ඒ නිසා අපි ඉල්ලා සිටිනවා කෙසේ හෝ එක්කෝ විමධ්‍යගත වලින් මුදල් වෙන් කරන්නත් එහෙම නැත්නම් බෞද්ධ කටයුතු අමාත්‍යාංශයට දීලා ඒ නිල ඇඳුම් ටික ඒ දරුවන්ට ලබා දෙන්න ඔය රජයේ කටයුතු කරයි කියලා. ඒ වගේම අගමැතිතුමා මං හිතන්නේ ගියත් නියෝජ්‍ය ඇමතිතුමාට මං නැවතත් කියනවා මේ ඉරිදා සහ පොය පෞද්ගලික පන්ති ඔබ තමුන්නාන්සේලා මං හිතන්නේ එක වතාවක් මේ ගැන යෝජනා කරා කතා කරා. නමුත් ඒක සිද්ධ වුණේ නැහැ. හැකිනම් ඔබතුමාට වචනයක් දෙන්න. එහෙම නැත්නම් ඇමතිතුමා ලව්ව හරි මේ සභාවේදී අපේ වෙලාව අරන් හරි ඔබ තමුන්නාන්සේට පුළුවන් නම් ඒකට නීතිමාලාවක් හදලා ඒකට වැඩපිළිවෙලක් හදලා ඒ ඉරිදා ටියුෂන් පන්ති තියෙන එක නවත්තලා ඒ දරුවන්ට දහම් අධ්‍යාපනය දෙන්න මං හිතන්නේ ඒක ඔබතුමාගේ කතාවේදී හෝ ඒකට පිළිතුරක් ලැබෙනවා නම් මං අගේ කොට සලකනවා. ඒ වගේම මට තව කොච්චර වෙලාවක් තියෙනවද දන්නේ
නැහැ. විනාඩි 2යි.
හරි බොහොමත්ම ස්තුතියි. ඒ වගේම මම පැහැදිලිවම කියනවා මේ අමාත්‍යංශ වලට මුදල් වෙන් කිරීම වලදී සිද්ධ වෙලා තියෙන දේවල් වගේම දැන් අපේ මුස්ලිම් ජනතාව ගැන චුට්ටක් කතා කරන්න ඕන මුස්ලිම් ජනතාවට අපේ ඇමතිතුමා ඉන්න වෙලාවේ මේ මුස්ලිම් පල්ලි වලක් තියෙනවා මම මීගොම් ප්‍රදේශයේ නියෝජනය කරා මීගොම් ප්‍රදේශයේ මගේ මුස්ලිම් සහෝදරයෝ ගණනාවක් මාත් සමග කටයුතු හිතවත්ව කටයුතු කරනවා ඒ මුස්ලිම් ජනතාවට ඒගොල්ලන්ගේ තියෙනවා මේ ලොකු පල්ලියයි පොඩි පල්ලියයි කියලා එක එක විදිහට බෙදාගෙන මේක කතෝලික ක්‍රිස්තියානි ආගම් වලක් තියෙනවා ඉතින් ඒ නිසා මෙන්න මේ මේ විෂමතාවය නැති කරන්න මම හිතන්නේ ඔබතුමාගේ අමාත්‍යංශයෙන් යම් වැඩපිළිවෙලක් මොකද මම වතාවක් දෙවතාවක් දැක්කා ඒ මුස්ලිම් අයට අර එක කාල වකවානුවකදී අර රටින්දි සහනාධාර දෙද්දි පවා ඒවා බෙදා හැරීමේදී යම් යම් ගැටලු මතු වුණා ඒ ගැටලු මතු වෙලා ඒගොල්ලන්ට ඒව හරියාකාරව සමහර පල්ලි වලට ලැබුණේ නැහැ ඒ නිසා ඒ ඒ එන්නේ බෙදීම් ටික නවත්තගෙන එතන සංහිඳියාව ඇති කරගන්න ඇමතිතුමා ඇතුළු ඒ පිරිස කටයුතු කරයි කියලා මම හිතනවා ඒ වගේම කතෝලික දේවස්ථාන වෙනුවෙන් විශේෂයෙන් මඩු දේවස්ථානය පළවිල දේවස්ථානය ඒ වගේම වහකෝට්ටේ තේවත්ත බැසිලිකාව වගේ දියුණු කරන්න මුදල් ප්‍රතිපාදන වෙන් කරලා තියෙනවා අපේ ක්‍රිස්තියානි කටයුතු ඇමතිතුමා නැතත් ක්‍රිස්තියානි කටයුතු ඇමතිතුමාට මතක් කරලා තියෙනවා ඒ වෙලාවේ අවුරුදු 30ක කුරු යුද්ධය අවසන් කෙරුවට පස්සේ තමයි අපිට මඩු පල්ලියට යන්න පුළුවන් වුණේ ඒ නිසා ඒවල සංවර්ධන වැඩසටහන් ටික හරියාකාරව කරලා දෙන්න ඒ ක්‍රිස්තියානි කටයුතු ඇමතිතුමා මූලිකත්වයේ අරගෙන කටයුතු කරයි කියලා මම විශ්වාස කරනවා ඒ නිසා අද කොච්චිය මන්නාරමට යන්න සූදානම් කරලා තිබුණා ඒ ඒ මන්නාරමට ගිහිල්ලා අද ඒ ගමන් පහසුකම් ඒ වගේම බස් වලින් යන්න ඒ පාරවල් නිර්මාණය කරලා තිබුණා පල්ලිය විශාල සංවර්ධන වැඩසටහන් ගණනාවක් කළා ඉතින් ඒ වගේම අනිකුත් සිද්ධාස්ථාන වහකොට්ටේ තලවිල වගේ දේවලු
දැන් අවසන් කරන්න
මට තප්පරයක් දෙන්න කතා සභාපතිතුමනි අන්න එවැනි වැඩසටහන් කරන්න කටයුතු කරන්න කියලා මා ඉල්ලා සිටිනවා ඒ නිසා අපි සංහිඳියාව කියලා කොච්චර අඬබර ගැහුවත් වැඩක් නැහැ මෙතන තමයි නියම තැන මේ ආගමික සංහිඳියාව හරියාකාරව අපි රට තුල පවත්වාගෙන ගියොත් අපිට ඉදිරි අනාගතයේ මේ සිද්ධ වෙන්න යන ව්‍යසනයන් වලින් ගැලවෙන්න පුළුවන් ඒ ව්‍යසනයන් වලින් ගැලවෙන්න මේ අමාත්‍යංශ වලට මේට වඩා මුදල් ප්‍රතිපාදන වෙන් කරලා වෙන් කරපු මුදල් ප්‍රතිපාදන ලබා දීලා කටයුතු කරන්න කියලා ඉල්ලමින් මම කතාව
අවසන් කරනවා බොහොම ස්තුතියි මිලන්ට ගරු ගායන්ත කරුණාතිලක ඇමතිතුමා
ගරු සභාපතිතුමනි අමාත්‍යංශ කීපයක් ගැනම සාකච්ඡා කරන මේ අවස්ථාවේ මා නියෝජනය කරන දකුණු පළාතේ ගාල්ල දිස්ත්‍රික්කයට බෙහෙවින්ම බලපාන වැදගත් අමාත්‍යංශයක් වන සංචාරක අමාත්‍යංශය ගැන මිනිත්තු පහක් හරි කතා කරන්න ලැබීම ගැන මම සතුටු වෙනවා ගරු සභාපතිතුමනි අද අපේ රටේ ප්‍රධාන ආදායම් මාර්ග අතර සංචාරක ව්‍යාපාරයටයි සංචාරක ව්‍යාපාරයෙන් උපයන ආදායම දෙවෙනි වෙන්නේ විදේශ රැකියාවල නියුතු අය උපයන ආදායමට සහ ඇඟලුම් කර්මාන්තයෙන් ලබන ආදායමට විතරයි ඒ තරමටම අපේ රටේ ආර්ථිකයට බෙහෙවින් බලපාන ව්‍යාපාරයක් බවට කර්මාන්තයක් බවට සංචාරක ව්‍යාපාරය අද පත් වී තිබෙනවා අපිට සතුටු වෙන්න පුළුවන් අද වෙද්දී සංචාරකින්ගේ පැමිණීම එන්න එන්න වර්ධනයක් පෙන්නුම් කරලා තිබෙනවා 2015ට සාපේක්ෂව 2016 වසරේදී 115ක පමණ වර්ධනයක් සංචාරකින්ගේ පැමිණීම පැත්තෙන් අපට දකින්න තිබෙනවා කරු සභාපතිතුමනි අපේ ආණ්ඩුව මේ රටේ ආර්ථිකයේ විශාල වෙනස්කම් සිදු කරන්නට මහා පරිවර්තන රාශියක් සැලසුම් කරලා තිබෙනවා ජනාධිපතිතුමත් අග්‍රාමාත්‍යතුමත් රජයත් ඒ වෙනුවෙන් දැන් සැලසුම් කරනවා වර්තමාන රජය අපේ සංචාරක ව්‍යාපාරය පුළුල් කිරීමට ප්‍රධානම තැනක් ලබා දීම ගැන අපි සතුටු වෙනවා ඒ අනුව ප්‍රධාන වශයෙන් දැනටම විශේෂ සංචාරක කලාප කීපයක් හඳුනගෙන ඒවා සංවර්ධනය කරලා වැඩි දියුණු කිරීමට අවශ්‍ය කටයුතු සම්පාදනය කරලා තිබෙනවා. ඒ අතර ත්‍රිකුණාමලයේ ඉඳලා පාසිකුඩා දක්වා ප්‍රදේශයක්. ඒ වගේම මඩකලපුවේ ඉඳලා අරුගම්බේ දක්වා ප්‍රදේශයක්. මොනරාගල ඇල්ල තීරය. හලාවතේ ඉඳලා කල්පිටිය දක්වා තීරය. ඊළඟට අපේ පළාතේ විශේෂයෙන්ම මම නියෝජනය කරන බෙන්තර දෙද්දුව ඉඳලා අකුරල දක්වාත් ඒ මූදුබඩ සීරිය සම්පූර්ණයෙන්ම අධි සංචාරක කලාපයක් හැටියට දියුණු කරන්න ගරු අග්‍රාමාත්‍යතුමත් අපේ ජනාධිපත්තුමත් අපේ රජයත් විශේෂ වැඩපිළිවෙලක් දැන් සලසුම් කරලා තිබෙනවා. විශේෂයෙන්ම ගරු අගමැතිතුමාගේ විශේෂ උත්සාහය ආශිර්වාදය නිසා බෙන්තර දෙද්දුව සංචාරක ව්‍යාපෘතිය 2017 අවුරුද්දේ මුල් කාලයේ වෙනකොට අපිට වැඩ කටයුතු ආරම්භ කරලා දැවැන්ත සංචාරක ව්‍යාපෘතියක් හැටියට අපිට ඒක ආරම්භ කරන්න හැකියාව තියෙනවා කියලා මම විශ්වාස කරනවා. දකුණේ ප්‍රධානතම ව්‍යාපෘතියක් ලෙස ඒ දෙද්දුව සංචාරක ව්‍යාපෘතිය පත් වෙනවට අපිට කිසිම සැකයක් නැහැ. විශාල ප්‍රමාණයකට ආදායම් මාර්ග ලබා දෙන්නේ අලුතෙන් රැකියා ඇති කරන්න, අලුත් ව්‍යාපෘති ඇති කරන්න, යටිතල පහසුකම් දියුණු කරන්න, ඒ ප්‍රදේශයේ ජනතාවගේ භූමියේ වටිනකම් පවා විශාල ප්‍රමාණයකින් වැඩි කර දෙන්න මේ වැඩපිළිවෙල යටතේ අපට පුළුවන් වෙනවා. මේ වැඩසටහනට බෙන්තර ප්‍රදේශයේ විශේෂයෙන්ම පුරන් වෙච්ච කුඹුරු කරන්න බැරුව අතහැරිච්ච ඉඩම් රාශියක් අපි අත්පත් කරගෙන තිබෙනවා. අක්කර 2000ක් පමණ මේකට පළවෙනි වටේට හඳුනගෙන තිබෙනවා. මේ වෙද්දි ඒ ඉඩම් හඳුනගෙන ඉඩම් හිමියන්ට වන්දි ගෙවලා අත්පත් කර ගැනීමේ කටයුතු සිද්ධ කරලා තිබෙනවා. සංචාරක ව්‍යාපාරයේ පැත්තෙන් කතා කරනකොට අපට සන්තෝසයි. මුලින්ම ලංකාවේ සංචාරක ව්‍යාපාරය ආරම්භ කරපු ප්‍රදේශයක් බෙන්තර ප්‍රදේශය. අද ඒ ප්‍රදේශයේ නියෝජනය කරන මහජන නියෝජිතය හැටියට මම ඉතාම සන්තෝෂයෙන් මතක් කරන්න ඕන 1960 ගණන්වලදී JR ජයවර්ධන මැතිතුමා බෙන්තර නිවාඩු නිකේතනය සංචාරක හෝටලයක් බවට පත් කරලා අද ලංකාවේ තුන්වෙනි ආදායම් මාර්ගයට මුල පුරනකොට අපි කවුරුවත් හිතන්නේ නැතුව ඇති මේ තරම් විශාල දියුණුවක් මේ ව්‍යාපාරය හරහා ලබන්න පුළුවන් වෙයි කියලා. එදත් සභාපතිතුමනි අද වගේම මේ අලුත් වැඩපිළිවෙළල් පටන් ගන්නකොට විරුද්ධ පක්ෂවල දේශපාලනඥයෝ විවිධ බිල්ලෝ මවලා මේක රටට අයහපතක් වෙන තැනක් හැටියට පෙන්වන්න උත්සාහ කරා. අපි අහලා තියෙනවා ඒ කාලේ JR ජයවර්ධන මැතිතුමා එක්සත් ජාතික පක්ෂ ආණ්ඩුවෙන් සංචාරක හෝටල් ඇති කළ සංචාරක ව්‍යාපාරයට මුල පුරනකොට ඒ පළාතේ හිටපු දේශපාලනඥයෝ කිව්වා මේවා අපි බලයට පත් වුණාට පස්සේ මේ හෝටල් රෝහල් බවට පරිවර්තනය කරනවා කියලා දේශපාලන වේදිකාවේ මහා සටන් පාඨ හැටියට ඔවුන්ගේ කතාවල් වලට වේදිකාවල් වල පැවසුවා. ඊට පස්සේ බලයට ආවට පස්සේ ඒ ගැන ප්‍රශ්න කරනකොට එයා දීපු උත්තරේ තමයි ආර්ථිකයට වැරදිච්ච රෝගයට ප්‍රතිකාර කරන තැන් බවට අපි මේ හෝටල් දිගටම පරිවර්තනය කරනවා කියලා. ඕක තමයි හැමදාම අලුතෙන් දුරදිග බලලා වැඩපිළිවෙලක් පටන් ගන්නකොට විරුද්ධවාදීන් විවේචන එල්ල කරත් අවුරුදු ගාණක් ගියාට පස්සේ හරි ඒවයි හොඳ කියන්න තමයි ඒ අයට සිද්ධ වෙලා තිබෙන්නේ. ඔබතුමාට මතක ඇති මෑත කාලේ කණ්ඩලම පටන් ගන්නකොටත් ඔළුවෙන් හිට ගන්න හැදුවා, උද්ඝෝෂණ කරා, බලයට ආවට පස්සේ ගඩලෙන් ගඩල ගලවනවායි කියලා කියපු උදවිය ඊට පස්සේ ඒවා පරිහරණය කරන හැටි තමයි අපට දකින්න ලැබුණේ. ඉතින් සංචාරක ව්‍යාපාරේ ආරම්භ කරා විතරක් නෙමෙයි අපිට පක්ෂයක් හැටියට කතා කරනකොට 1977 පස්සේ විශාල ප්‍රගතියක් JR ජයවර්ධන රජයේ යටතේ පෙන්වුම් කරන්න පුළුවන් වුණා. අපි උදාහරණයකට ගත්තොත් 74 ඉස්සෙල්ලා ගාලු මෝදර පිට්ටනියට ගිහිලා වටපිට බලනකොට තිබුණේ ගෝල්ෆ් ෆේස් හෝටලේ විතරයි. අපේ ආණ්ඩුව ඇවිල්ලා ටික කලක් කරනකොට වටපිටාවේ දැවැන්ත හෝටල් රාශියක් දැක ගන්න පුළුවන් පරිසරයක් ඇති වුණා. රට පුරා මේ තත්ත්වය ව්‍යාප්ත වුණා. දැන් අපේ ජනාධිපතිතුමයි අගමැතිතුමයි විශේෂයෙන් අපේ සංචාරක ඇමතිතුමයි අපේ රජයයි මේ අංශයේ විශාල පරිවර්තනයක් කරන්න සැලසුම් රහසක් සකස් කරලා ඒ සැලසුම් යථාර්ථයක් කරන්න ක්‍රියාත්මක කරන්න ලබන අවුරුද්ද වෙනකොට අපට හැකියාව තියෙන තත්යක් ගොඩනගලා තිබෙනවා.
තව විනාඩියක් තිබෙනවා.
මෙපමණ කාලයක් සභාපතිතුමනි මූදු වෙරළටයි සංචාරක හෝටලෙටයි කොටුණු සංචාරකීන් වෙනුවෙන් විවිධ බාහිර ක්‍රියාකාරකම් වලින් සමන්විත වතුර බෝතලේ ගන්නකොටත් ගණන් අහන සංචාරකෝ වෙනුවට ලෝකයේ ධනවත්ම සංචාරකෝ ආකර්ෂණය කරන්න පුළුවන් වැඩසටහන් අපි ඇති කරන්න බලාපොරොත්තු වෙන විශේෂයෙන්ම මේ දෙද්දුව සංචාරක ව්‍යාපෘතියත් එවැනි එකක් කියලා මම කියන්න කැමැතියි. මට තව විනාඩි දෙකක් තුනක් දෙන්න මම ඉවර කරන්නම්. අපි දිස්ත්‍රික්කයක් හැටියට කතා කරොත් බෙන්තර විතරක් නෙමෙයි හික්කඩුව, ගාල්ල, උණවටන වගේ අපේ පළාතේ සංචාරක ව්‍යාපාරය ශීඝ්‍ර දියුණුවක් තියෙනවා. විශාල පිරිසක් ඒක නිරත වෙලා ඉන්නේ. 2015 ඇමරිකානු ඩොලර් මිලියන 2900කට වැඩි මුදලක් සංචාරක ව්‍යාපාරයෙන් උපය ගත්තා. 2016 වසරේ මුල් මාස 10 තුලදී ශ්‍රී ලංකාවට පැමිණි සංචාරකින්ගේ ප්‍රමාණය දාසය ලක්ෂ පනසට දස් අටසී විසිහතරක් වෙනවා. එන්න එන්න මේක වැඩිකරගෙන අපේ රටේ ආර්ථිකය ශක්තිමත් කරන තැනක් බවට මේක පත්කරගන්න පුළුවන්කම තිබෙනවා. ඒ අතර වැඩිම පිරිසක් ඇවිල්ලා තින්නේ අල්ලපු ඉන්දියාවේ. ඊළඟට චීනේ. මේ රටවල් වලින් එන ප්‍රමාණය දවසින් දවස වර්ධනය වෙන හැටි තමයි අපට දකින්න තියෙන්නේ. රටක සංචාරක ව්‍යාපාරයේ සාර්ථකව පවත්වාගෙන යන්න ඒ රටේ දේශපාලන ස්ථාවරත්වයත් යහපත් ආරක්ෂක වටපිටාවකුත් අවශ්‍ය වෙනවා. අද ඒ තත්ත්වය අපේ රට තුල නිර්මාණය වෙලා තිබෙනවා. අපි දන්නවා කාලයක් තිබුණා ලංකාව සංචාරකීන්ට සුදුසු සංචාරය කරන්න නුසුදුසු රටක් හැටියට යුරෝපේ රටවල් නම් කරලා තිබුණා. ඕස්ට්‍රේලියාව වගේ රටවල් ක්‍රිකට් කණ්ඩායම මෙවැනි එක පව ප්‍රතික්ෂේප කරා. මේ වෙනකොට සංචාර කර්මාන්තය ගැන විදේශ රටවල් වල පළවෙන විදේශ සංගරාවල් වල පවා ලංකාවේ සංචාරක ව්‍යාපාරය ගැන මහා ඉහළින් කතා කිරීම ගැන අපි සතුටු වෙනවා. විශේෂයෙන්ම ගරු ඇමතුමනි, අපේ හික්කඩුව ප්‍රදේශයේ සංචාරක ව්‍යාපාරය බොහොම ඉහළින් කරන ප්‍රදේශයක්. ඒවයි හෝටල් වලට විශාල බාධාවක් වෙලා තියෙනවා විකල්ප මාර්ගයක් නැතිකම්. ඒක දීර්ඝ කාලයක් තිස්සේ අපි කතා කරනවා. අගමැතිතුමත් හික්කඩුවට ගිහිල්ලා ඒ ගැන අදහස් හුවමාරු කරගත්තා. අපි ඔබතුමාගේ අවධානයට ඒ ගැනත් මතක් කරනවා. උණුවටන වගේ ප්‍රදේශවල මලාපවාහන පද්ධතියේ නිසි ලෙස ක්‍රියාත්මක කිරීමේ අවශ්‍යතාවය තිබෙනවා. සංචාරක ව්‍යාපාරයට අනිවාර්යයෙන්ම යටිතල පහසුකම් අත්‍යවශ්‍යයි. විශේෂයෙන්ම ජලය කප්පාදුවකින් තොරව ඒ පළාත්වලට ලබා දීම අවශ්‍යයි. සමහර වෙලාවට බෙන්තරට, ගාල්ලට, උණුවටුනට, හික්කඩුවට අකණ්ඩව ජලය සපයා ගැනීමේ ප්‍රශ්න ඇති වෙන අවස්ථා තියෙනවා. ඒ ගැන මම ඔබතුමාගේ අවධානය යොමු කළා. අවසාන වශයෙන් මම කියන්න කැමති ලංකාවට එන සංචාරකීන්ට ඇත්ත වශයෙන්ම ඔවුන් රැගෙන එන අන්තිම ඩොලර් එකත් අපේ රට තුලදී වියදම් කරලා යවන තත්ත්වයක් ඇති කරන්න ඕන. ඒකට තමයි බාහිර ක්‍රියාකාරකම් ඔවුන් ආකර්ෂණය කරන්න පුළුවන් විවිධ වැඩපිළිවෙළවල් අපි අලුතෙන් ඇති කළ යුතුව තිබෙනවා. ඉතින් දෙත්තුව සංචාරක ව්‍යාපෘතිය අපිට ලබන අවුරුද්දේ ආරම්භ කළා. ඊළඟ අවුරුද්දේ මේ අමාත්‍යාංශය ගැන කතා කරනකොට ඒ ගැන අපට අදහස් ප්‍රකාශ කරන්න අවස්ථාව ලැබෙයි කියන එක මට විශ්වාසයි. මේ විෂයටම ගැලපෙන අමාත්‍යවරයෙක්, විෂය ගැන හොඳ අවබෝධයක් තියෙන, ඒ වගේම පරිණත දේශපාලනඥයෙක් අද සංචාරක ව්‍යාපාරයේ බාරගෙන අගමැතිතුමා ජනාධිපතිතුමාගේ ආශිර්වාදය ඇතුව ක්‍රියාත්මක කරන අවස්ථාවේ ඔබතුමාට ලබන වර්ෂයේ වෙනකොට මේ සියලු සැලසුම් ක්‍රියාත්මක කරන්න ආරම්භ කළා. විශාල පරිවර්තනයක් රට තුළ පෙන්වන්නට, විශාල පිරිසකට ආදාය මාර්ග ඇති කරන්න, රැකියා ඇති කරන්න, රටේ විශාල දියුණුවක් පෙන්වන්න ශක්තිය ධෛර්යය ලැබෙන්න කියලා ප්‍රාර්ථනා කරමින් මගේ වචන ස්වල්පය අවසන් කරමි.
බොහොම ස්තුතියි. මිලන්ට ගෞරව ශ්‍රීනේෂන් මන්ත්‍රීතුමා, මේ මොහොතේ දරු වේල් කුමාර මන්ත්‍රීතුමා මූලස්ථානයෙන් පැමිණෙනවා.
ගෞරව ශ්‍රීනේෂන්,
ගෞරව சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, உங்களுக்கு வணக்கத்தை தெரிவித்துக் கொண்டு இன்றைய விவாத கருப்பொருள்களுக்குள் நுழைகின்றேன். தபால், தபால் சேவைகள், முஸ்லிம் சமய அலுவல்கள், புத்தசாசன அமைச்சு, சுற்றுலா அபிவிருத்தி, கிறிஸ்தவ சமய அலுவல்கள் அமைச்சு தொடர்பான விவாதங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கின்றன. அந்த இடத்தில் நான் முதலாவது விடயமாக கௌரவ அமைச்சர் இங்கு அமர்ந்திருக்கின்றார். தபால் சேவைகள் பற்றிய விடயத்தில் எனது உரையினை ஆரம்பிக்க இருக்கின்றேன். அந்த வகையில் நான் உங்களை சந்தித்து பேசியிருக்கின்றேன். அதாவது, நாங்கள் 21ஆம் நூற்றாண்டில் தகவல் தொழில்நுட்ப யுகத்தில் வாழ்ந்து கொண்டிருக்கின்றோம். இவ்வாறு நாங்கள் தகவல் தொழில்நுட்ப யுகத்தில் வாழுகின்ற அதேவேளை இன்னும் எமது மக்கள் 18ஆம் 17ஆம் 19ஆம் நூற்றாண்டுகளிலும் வாழ்வது போன்று கஷ்டமான அதிகஷ்டமான பிரதேசங்களில் வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். அவர்களுக்கு வசதியான பல சௌகரியமான விடயங்கள் அல்லது அலுவலகங்கள் அங்கு காணப்படுவதில்லை. அந்த வரிசையில் நீங்கள் அடக்கமானவர், அமைதியானவர், கௌரவமானவர் என்பதை நாங்கள் கண்டிருக்கின்றோம். அந்த வகையில் நான் சில கஷ்டமான அதிகஷ்டமான பிரதேசங்களில் உப தபால் அலுவலகங்களை நிறுவ வேண்டும் என்று நான் உங்களிடம் கேட்டிருந்தேன். அது பற்றி நீங்கள் சாதகமாக பரிசீலிப்பதாகவும் சொல்லியிருந்தீர்கள். அது பற்றிய கடிதம் கூட எனக்கு அனுப்பியிருந்தீர்கள், அதற்கு நன்றி. அந்த வகையில் மட்டக்களப்பு மாவட்டத்தை எடுத்துக்கொண்டால் அந்த மாவட்டத்தில் கஷ்டமான அதிகஷ்டமான பிரதேசங்கள் அதிகமாக காணப்படுகின்றன. குறிப்பாக நான் சில இடங்களை உங்களுக்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். மட்டக்களப்பில் போரதீவு பற்று என்று சொல்லப்படுகின்ற வெள்ளாவளி பிரதேச செயலகத்திற்குட்பட்ட காக்காச்சி வட்டை என்று சொல்லப்படுகின்ற ஒரு கிராமம் காணப்படுகின்றது. அந்த கிராமம் அதிகஷ்ட பிரதேசத்தில் அமைந்திருக்கின்றது. இந்த இடத்திற்கு ஒரு உப தபாலகம் அமைய வேண்டும் என்று அந்த மக்கள் உங்களை வேண்டி நிற்கின்றார்கள். அதாவது மட்டக்களப்பு மாவட்டத்தில் போரதீவு பற்று வெள்ளாவளி பிரதேச செயலக பிரிவில் காக்காச்சி வட்டை என்று சொல்லப்படுகின்ற அந்த கிராமத்தில் ஒரு உப தபாலகத்தை நாடி மக்கள் நிற்கின்றார்கள். அதேபோன்று மட்டக்களப்பில் மண்முனை தென்மேற்கு பிரதேச செயலக பிரிவில் மாவடி உம்மாரி என்று சொல்லப்படுகின்ற ஒரு கிராமம் இருக்கின்றது. அதுவும் ஒரு அதிகஷ்ட பிரதேசமாக இருக்கின்றது. அந்த இடத்திலும் தபால் சேவைகள் நடைபெறுவது மிகவும் குறைவாக இருக்கின்றது. அந்த இடத்தையும் அவர்கள் எதிர்பார்த்து நிற்கின்றார்கள். இதனை விட கோரளை பற்று தெற்கு என்று சொல்லப்படுகின்ற கிரான் பிரதேச செயலக பிரிவில் வடமுனை கூலாவடி என்று சொல்லப்படுகின்ற மிகவும் கஷ்டமான கிராமங்கள் காணப்படுகின்றன. இந்த இடங்களில் தபால் சேவைகள் நடைபெறுவது மிகவும் அரிதாக காணப்படுகின்றது. அந்த மக்கள் 21ஆம் நூற்றாண்டிற்குரிய அந்த நடைமுறைகளை இன்னும் அனுபவிக்காமல் இருக்கின்றார்கள். எனவே இந்த கோரளை பற்று தெற்கு என்று கூறப்படுகின்ற கிரான் பிரதேச செயலக பிரிவுக்குட்பட்ட வடமுனை கூலாவடி என்கின்ற அந்த கிராமங்களுக்கும் அவர்கள் உப தபாலகங்களை எதிர்பார்த்து நிற்கின்றார்கள். இதனையும் விட பதுளை வீதியில் கரடியனாறு என்று சொல்லப்படுகின்ற ஒரு கிராமம்.
கௌரவ அமைச்சர் ஹலீம்,
புதிதாக அமைப்பது என்றால் அதற்குரிய கட்டிட வசதிகள் தர முடியுமா என்றால் உடனடியாக்களுக்கு அதை ஆரம்பிக்கக்கூடிய வாய்ப்பு இருக்கின்றது. அப்படி இல்லாவிட்டால் அது சம்பந்தமாக நாங்கள் கட்டிடங்களை தேர்ந்தெடுத்து ஆரம்பிக்க வேண்டிய நிலைமை தான் இப்போது இருக்கின்றது. புதிதாக அமைச்சு மூலம் உப்பசபால் காரியங்களுக்கு கட்டிடக்கூடிய வசதி தற்போது இல்லை என்பதை நான்
நன்றி அமைச்சர் அவர்களே. தற்காலிகமாக வாடகை அடிப்படையில் இயங்கக்கூடிய விதத்தில் கட்டட வசதிகளை ஏற்படுத்தி தரலாம். ஆகவே நீங்கள் இதற்குரிய சாதகமான பதிலினை கூறியதற்கு நன்றி. ஆகவே இந்த அதிகஷ்டமான பிரதேசங்களில் தபாலகங்களை அமைத்து தருவதற்கு நீங்கள் ஆக்கப்பூர்வமான நடவடிக்கையினை 2017ஆம் ஆண்டு காலத்தில் எடுப்பீர்கள் என்ற நம்பிக்கை இருக்கின்றது. அதேவேளை கரடியனாறு என்று சொல்லப்படுகின்ற ஒரு கிராமம் இருக்கின்றது, பதுளை ரோட்டில் அமைந்திருக்கின்றது. அது ஒரு விசாலமான பிரதேசம், யுத்தத்தை முழு அளவில் அனுபவித்த ஒரு பிரதேசம். நானும் சிறுவனாக இருக்கின்ற காலத்திலிருந்து 40 ஆண்டுகளாக அந்த உப தபாலகம் மிக சிறிதாக காணப்படுகின்றது, ஓர் அறைக்குள் அடைபட்டதாக இருக்கின்றது. அதற்கு பின்னர் வந்த பல உபதபாலகங்கள் தரம் உயர்த்தப்பட்டிருக்கின்றன. இந்த கரடினாறு மிகவும் ஒரு முக்கியத்துவமான ஒரு கிராமம், கிட்டத்தட்ட தனிப்பட்ட ஒரு பிரதேச செயலகம், பிரதேச சபைகளை கூட அது தாங்கி நிற்க வேண்டிய ஒரு பிரதேசமாக இருக்கின்றபடியால் அந்த உப தபாலகத்தினை தரம் உயர்த்தி அந்த இடத்தில் தபால் சேவை ஒரு நெறிமுறையில் நடைபெறுவதற்கு ஆவண செய்ய வேண்டும் என்று உங்களை பணிவாக கேட்டுக் கொள்கின்றேன். எனவே ஏற்கனவே குறிப்பிட்ட 3 கிராமங்களிலும் உபதபாலகங்களை அமைப்பதோடு மட்டுமல்லாமல் கரடியனாறு கிராமத்தில் அமைந்திருக்கின்ற அந்த உபதபாலகத்தினை தரம் உயர்த்தி அந்த கிராமத்தில் உள்ள பல்வேறுபட்ட ஒரு பெரிய வைத்தியசாலை இருக்கின்றது, கரடியனாறு விவசாய பண்ணை இருக்கின்றது, ஒரு பெரிய மகாவித்யாலயம் இருக்கின்றது, பரந்த அளவில் மக்கள் அந்த இடத்தில் வாழ்வதனால் அதனை தரம் உயர்த்துவதற்கும் உங்களுடைய அந்த சிபார்சினை எதிர்பார்த்து நிற்கின்றோம். எனவே இந்த தபால் சேவை சம்பந்தமான விடயத்தை நான் முடித்துக் கொண்டு அடுத்ததாக இந்த சுற்றுலாத்துறை பற்றி சில வார்த்தைகளை பதிவு செய்ய விரும்புகின்றேன். அதாவது சுற்றுலாத்துறையினை எடுத்துக்கொண்டால் இது ஒரு சவாலான ஒரு துறை. இதில் 2 பக்கம் இருக்கின்றது. ஒன்று அபிவிருத்தி என்கின்ற ஒரு பக்கம் இருக்கின்றது, அடுத்த பக்கமாக எங்களுடைய ஒழுக்கம் பற்றிய ஒரு விடயமும் இருக்கின்றது. எனவே எமது மிகவும் கட்டுமானமான ஒழுக்கத்தை சிதைக்காத விதத்தில் இந்த சுற்றுலா துறையானது விருத்தி செய்ய வேண்டிய அவசியம் இருக்கின்றது. எனவே வடக்கு கிழக்கு பிரதேசங்கள் நாட்டில் இன்னும் பல பிரதேசங்கள் காணப்பட்டாலும் அந்த வடக்கு கிழக்கு பிரதேசங்கள் யுத்தத்தினால் பாதிக்கப்பட்டிருக்கின்றன, இன்று அபிவிருத்திக்காக ஏங்கிக் கொண்டிருக்கின்றன. எனவே இந்த பிரதேசங்களில் மிகவும் கட்டுக்கோப்பான முறையில் இந்த சுற்றுலாவினை சுற்றுலாத்துறையினை அபிவிருத்தி செய்வதற்குரிய செயல்பாடுகளை முன்னெடுக்க வேண்டும். அதிலும் குறிப்பாக பாசிக்குடா என்று சொல்லப்படுகின்ற மிகவும் பிரபல்யமான ஒரு கடல் கரை காணப்படுகின்றது. அந்த இடத்தில் பல அபிவிருத்தி செயற்பாடுகளை நீங்கள் முன்னெடுத்திருக்கின்றீர்கள், உங்களை பாராட்டுகின்ற அதே வேளையில் அங்கு இன்னும் ஒரு விடயத்தை சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அதாவது அந்த சுற்றுலாத்துறை அமைக்கப்பட்டிருக்கின்ற இடங்களில் அமைந்திருக்கின்ற அந்த கடைகள் அல்லது உணவு சாலைகளாக இருக்கலாம், அதில் உள்ளூரில் இருக்கின்ற இளைஞர் யுவதிகளுக்கு தொழில் வாய்ப்புகளை பெறுவதென்பது மிகவும் கடினமான விடயமாக இருக்கின்றது. இளைஞர்களின் மத்தியிலும் யுவதிகள் மத்தியிலும் மன ரீதியாக சில உளவியல் தாக்கங்கள் ஏற்படுவதற்கும் அந்த உளவியல் தாக்கங்கள் பின்னர் தவறான நெறிமுறையில் கொண்டு செல்வதற்கும் அவர்களுடைய தொழில் வாய்ப்புகள் என்பதும் அவர்களது மாவட்டத்தில் கிடைக்க வேண்டிய அந்த சந்தர்ப்பங்கள் என்பதும் முக்கியமாக இருக்கின்றபடியால் இந்த துறைகளில் நீங்கள் சுற்றுலாத்துறையினை அபிவிருத்தி செய்வதை வரவேற்கின்றோம். அதே நேரத்தில் உள்ளூர் வளங்களை உள்ளூர் வாசிகள் அனுபவிப்பதற்குரிய சந்தர்ப்பத்திற்கு ஏற்ற விதத்திலும் உங்களுடைய கொள்கைகள் செயற்பாடுகளை வகுத்து செயற்படுகின்ற போது அது வெற்றிகரமாக அமையும் என்பதை கூறிக்கொள்ள
விரும்புகின்றேன். Tourism sector and hotels and so on.
Thank you very much. நான் குறிப்பிடுகின்ற இன்னொரு விடயம் என்னவென்றால் கிழக்கு மாகாணம் என்பதும் யுத்தத்தால் பாதிக்கப்பட்டிருக்கின்றது. எனவே இந்த கிழக்கு மாகாணம் என்பதிலும் உங்களுடைய கவனம் அதிகமாக திரும்ப வேண்டும். குறிப்பாக குறிப்பிட்ட சில பிரதேசங்கள் கடந்த காலத்தில் அபிவிருத்தி கண்டிருந்தாலும் கூட அதிகமான பிரதேசங்கள் அபிவிருத்தியில் பின்தங்கி காணப்படுகின்றது, யுத்தத்தின் காரணமாக இருக்கலாம். ஆகவே யுத்தம் நிறைவடைந்து 7 ஆண்டுகளை கடந்துவிட்டோம். எனவே இன்னும் அபிவிருத்தியில் இடைவெளிகள் அல்லது வெற்றிடங்கள் காணப்படக்கூடாது. சில பிரதேசங்கள் வெற்றிக்குரிய இடங்களாகவும் சில இடங்கள் வெற்றிடங்களாகவும் காணப்படுகின்றன. ஆகவே ஒரு வருடம் நல்லாட்சி கடந்திருக்கின்றது. இனி வருகின்ற காலத்தில் எமது மக்கள் இந்த அபிவிருத்தியில் பங்குதாரிகளாக இருப்பதற்கும் தமது பிரதேசத்தில் அபிவிருத்தியை கண்டதாக அவர்கள் ஒப்புக்கொள்வதற்கும் ஏற்ற விதத்தில் உங்களுடைய செயற்பாடுகள் அமையும் என்று நான் நம்புகின்றேன். அதேவேளை கிறிஸ்தவ விவகாரத்திற்கும் நீங்கள் பொறுப்பாக இருக்கின்றபடியால் அந்த பிரதேசத்திலும் வாழச்சேனை போன்ற பிரதேசங்களிலும் என்னிடம் சில கடிதங்கள் தந்திருக்கின்றார்கள். தேவாலயங்கள் பாதிக்கப்பட்ட நிலையில் காணப்படுகின்றன. கடந்த யுத்தத்தின் போதும் புல்லுமலை போன்ற பிரதேசத்தில் காணப்படுகின்ற தேவாலயங்களும் பாதிக்கப்பட்டிருக்கின்றன. ஆயித்தியமலை போன்ற இடங்களில் யுத்த பிரதேசங்கள் அவை பாதிக்கப்பட்டிருக்கின்றன. அவர்கள் சுயமுயற்சியின் மூலமாக அந்த தேவாலயங்களை கட்டி எழுப்பியிருக்கின்றார்கள். எனவே இந்த கிறிஸ்தவ மத அலுவலர்களுக்கு நீங்கள் பொறுப்பாக இருக்கின்றபடியால் பாதிக்கப்பட்ட பிரதேசங்கள் இருக்கின்ற கிறிஸ்தவ தேவாலயங்களை புனரமைத்துக் கொள்வதற்கும் ஏற்ற செயற்பாடுகளை செய்வீர்கள் என்று நம்புகின்றேன்.
If you can give me a request from the relevant parish priest,
yeah,
certified by the bishop, we can give you funds to restore those churches.
Yes, I will give the details of particular development developed to churches. அடுத்ததாக நான் முக்கியமான இந்த ஒரு விடயத்தை தொட்டு பேசுவதற்கு நான் விரும்புகின்றேன். அதாவது புத்த சாசன அமைச்சு என்கின்ற விடயம் இருக்கின்றது. உண்மையில் இந்த விடயத்தை நான் தொட்டு சொல்வதற்கு முக்கியமான காரணம் இந்த பௌத்த மதத்தின் புனிதத்தை பற்றி நான் மிகவும் அறிந்தவன் என்ற வகையால் கௌதம புத்தரை பொறுத்தமட்டில் அவர் ஒரு எல்லா மக்களுக்கும் ஒரு முன்னோடியாக தனது பௌத்த நெறியினை எங்களுக்கு ஆக்கி தந்தவர். அந்த வகையில் பார்க்கின்ற போது மனிதனும் தெய்வமாகலாம் என்பதற்கு அமைவாக மனித உருவில் பிறந்தவர், அதுவும் சாதாரண ஒருவராக பிறக்கவில்லை, சுத்தோதன மன்னனின் ஒரு மைந்தனாக பிறந்து இளவரசராக வளர்ந்தவர். சுகபோகங்கள் அல்லது சௌகரியங்களை ஒட்டுமொத்தமாக அனுபவித்த போதும் மூப்பு பிணி சாக்காடு, அதாவது நோய் வயோதிபம், மரணம் போன்ற விடயங்களை பார்த்து நிலையற்ற அந்த வாழ்க்கையை விட்டுவிட்டு ஒரு நிலையான வாழ்வை பெறுவதற்காக அவர் ஒரு ஆன்மீகவாதியாக சென்று அருமையான மதத்தினை அவர் போதித்திருந்தார். அவ்வாறு பௌத்தம் என்பது எந்த வகையிலும் குறைத்து மதிப்பிடக்கூடிய ஒரு மதம் அல்ல. மனிதத்துவம், புனிதத்துவம் என்பதை கொண்ட மதம். குறிப்பாக சொல்லப்போனால், இந்தியாவில் அசோக சக்கரவர்த்தி ஒரு போர்வரியனாக இருந்து பல தேசங்களை கைப்பற்றி தன்னுடைய ஆளுகைக்குள் கொண்டு வந்த வேளையில் அவர் அந்த வெற்றி முழக்கத்தோடு, இன்னொரு வகையில் சொல்ல போனால் செருக்கோடு போர்வரியனாக இருந்த அந்த அசோக சக்கரவர்த்தியை ஒரு நேர்நெறியனாக மாற்றி அன்றிலிருந்து ஒரு சிறந்த பௌத்தனாக மாறியதோடு ஒரு நல்ல வாழ்க்கையை அந்த இந்திய மக்களுக்கு பெற்றுக் கொடுத்தவர் அந்த அசோகன் என்று சொல்லப்படுகின்ற மன்னன். அவருடைய புதல்வர்களான மகிந்த தேரர், சங்கமித்தை போன்ற பிக்குனிமார் தான் இலங்கையில் கொண்டு வந்து தேவன் நம்பிய தீசன் காலத்தில் இந்த பௌத்த மதத்தை பரப்பி இருந்தார்கள். எனவே பௌத்த மதம் ஒரு எளிமையான ஒரு நிலையிலும் ஒரு உன்னதமான நிலையிலும் மக்கள் வரவேற்கக்கூடிய விதத்திலும் அமைந்தது இந்த பௌத்த மதம் என்பதை நான் அறிவேன். ஆசையே துக்கத்திற்கு மூல காரணம், ஆசையை துறந்தால் இன்பம் உண்டாகும் என்பது அவருடைய ஒரு போதனை. அந்த வகையில் இவ்வாறு அருமையான கருத்துக்களை கொண்டிருக்கின்ற இந்த பௌத்த மதம் இலங்கையிலும் அதனுடைய செல்நறிகள் அருமையாக பெருமையாக இருக்க வேண்டும் என்று நாங்கள் விரும்புகின்றோம். எந்த ஒரு உண்மையான பௌத்தர்கள் மற்ற மதத்தவர்களை புண்படுத்துவதற்கோ, மற்ற இனத்தவர்களை புண்படுத்துவதற்கோ, அல்லது மத நெறியை விட்டு மத வெறியை பின்பற்றுவதற்கு அவர்கள் செயல்பட மாட்டார்கள் என்பது எங்களுடைய கருத்து. உண்மையான பௌத்தம் அதைத்தான் சொல்லுகின்றது. அதாவது எந்த மதத்தின் பேராலும் ஒரு போரோ அல்லது யுத்தமோ வன்முறையோ அங்கு விதைக்கப்படுமாக இருந்தால் அது மத நெறியாக அமையாது, மத வெறியாகத்தான் அமைய முடியும். அது இந்து மதமாக இருக்கட்டும், கிறிஸ்தவ மதமாக இருக்கட்டும், பௌத்த மதமாக இருக்கட்டும், இஸ்லாமிய மதமாக இருக்கட்டும், இந்து தீவிரவாதிகளும் இருக்கத்தான் செய்கின்றார்கள். இந்தியாவில் பாபர் மசூதியை உடைத்தவர்கள் இந்து தீவிரவாதிகள். அதே போன்று புனித யுத்தம் என்ற பெயரால் பல இரத்த களரிகள் ஏற்பட்டிருக்கின்றன, சிலுவை யுத்தம் என்ற பெயரால் இரத்த களரிகள் ஏற்பட்டிருக்கின்றன. ஆகவே போர் வரியில் இல்லாமல் நேர்நெறியில் எந்த மதம் வழிகாட்டுகின்றதோ, மற்ற இனத்தவர்களை, மற்ற மதத்தவர்களை, மற்ற ஜாதியினரை புண்படுத்தாமல் எந்த மதம் செல்லுமோ அந்த மதம்தான் உலகத்திற்கு ஒப்பான மதம், அந்த மதம்தான் மதிக்கப்பட வேண்டிய மதம். எந்த மதமும் தவறான போதனைகளை, தவறான வழிகாட்டல்களை செய்யவில்லை, சரியான போதனைகளை தான் செய்கின்றது. என்னை பொறுத்த மட்டில் நான் எம்மதமும் சம்மதம் என்று நம்புகின்றவன். ஒன்றே குலம், ஒருவனே தேவன், இது எங்களுடைய இந்து மத கோட்பாடு. ஒன்றே குலம், ஒருவனே தேவன், அதாவது மனிதர்களாக பிறந்தவர்கள் எல்லோரும் ஒன்றுதான், அவர்கள் வழிபடுகின்ற தெய்வம் ஒன்றுதான் என்று நாங்கள் நினைக்கின்றோம். ஆசை களவு கோபம் கொள்பவன் பேச தெரிந்த மிருகம், அன்பு நன்றி கருணை கொண்டவன் மனித வடிவில் தெய்வம் என்று சொல்வார்கள். மனிதனாக பிறந்த பலர் இன்று தெய்வங்களாக பூஜிக்கப்படுகின்றார்கள். அந்த வகையில் கௌதம புத்தர் மனித வடிவில் பிறந்தார், இன்று தெய்வமாக மதிக்கப்படுகின்றார். இயேசுநாதர் பரிசுத்த ஆவியாக இருந்தாலும் கூட மனித வடிவில் பிறந்தார், தெய்வமாக போற்றப்படுகின்றார். நபிகள் நாயகம் கூட மனித வடிவில் பிறந்தார், தெய்வமாக பூசிக்கப்படுகின்றார். சுவாமி விவேகானந்தர், சுவாமி விபுலானந்தர் போன்றவர்களும் இவ்வாறுதான் இருந்தார்கள். அவர்கள் மக்களுக்கு நல்ல நெறிகளைத்தான் காட்டினார்களே ஒழிய வெறியினை காட்டவில்லை. ஆனால் எந்த நாட்டில் எந்த மதத்தை சேர்ந்தவராக இருந்தாலும் இந்த வெறித்தனமான செயற்பாடுகளை செய்கின்ற போது அவர்களை நன்னறிப்படுத்த வேண்டியது அரசின் கடமையாக இருக்கின்றது. மத வரி என்பது மிகவும் ஆபத்தானது. இதைத்தான் கார்ல் மார்க்ஸ் குறிப்பிட்டார், மதம் என்பது அபினுக்கு சமமானது என்று. மதத்தில் அதிகமாக ஈடுபட ஒரு நெறித்தன்மை விலகி வெறித்தன்மை கிடைக்கின்றது. ஒரு மத தலைவர் என்பவர் அடக்கமாக இருக்க வேண்டும், பண்பாக இருக்க வேண்டும், நல்ல வார்த்தைகளை பாவிக்க வேண்டும். மாறாக அவர்களுடைய நல்ல பண்புகளை விட்டு கெட்ட வார்த்தைகளை விதைப்பார்களாக இருந்தால் அவர்களை நாங்கள் மத தலைவர்களாக ஏற்றுக்கொள்ள முடியாது, மரியாதைக்குரிய கௌரவங்களையும் கொடுக்க முடியாது. அவர் எந்த மதத்தை சேர்ந்தவராக இருந்தாலும் அப்படித்தான் கணிக்க வேண்டும். நல்ல மதங்களின் நல்ல புனிதத்துவமான தன்மை கொண்ட, மகத்துவமான தன்மை கொண்ட அந்த மதங்களின் விழுமிய கோட்பாடுகளை தகர்த்தறியக்கூடிய விதத்தில் எந்த மத தலைவன் நடந்தாலும் அவர்கள் கட்டுப்படுத்தப்பட வேண்டும். ஏனென்றால் அந்த சொந்த மதத்திற்குரிய ஒரு புனிதமான தன்மையை அவர்கள் அழித்து விடுகின்றார்கள். மக்கள் மத்தியில் அவர்கள் செயற்படுகின்ற விடயத்தை வைத்துக் கொண்டுதான் அந்த மதம் பற்றி மக்கள் கணிப்பு போடுகின்றார்கள். எனவே சொந்த மதத்தின் புனிதத்தன்மையினை அறுக்கக்கூடிய விதத்தில் நசுக்கக்கூடிய விதத்தில்
உறுப்பினர் அவர்களை 2 நிமிடம் இருக்கின்றது.
செயற்படுகின்ற எந்த செயற்பாடுகளையும் கட்டுப்படுத்துவதற்கு ஏற்ற விதத்தில் இந்த நல்லாட்சி அரசு செயல்பட வேண்டும். கௌரவ அமைச்சர் விஜயதாச ராஜபக்ஷ அவர்களை பற்றி தெரியும். அவர் ஒரு காலத்தில் தனது ஆட்சி அதிகாரத்தில் இருந்த அரசாங்கமானது சில அடாவடித்தனங்களாக நடந்தபோது அந்த ஆட்சியை விட்டு வெளியேறி சென்றவர். குறிப்பாக பிரதம நீதியரசராக இருந்த சிராணி பண்டார் நாயக்கா அவர்கள் பாதிக்கப்பட்ட போது அவர் பக்கமாக நின்று நீதியை தேடி சென்றவர் என்ற வகையில் அவர் இன்று நீதியமைச்சராக இருக்கின்ற போது இந்த நாட்டில் எந்த விதமான மதவெறியோ அல்லது அட்டகாசங்களோ அராஜகங்களோ ஏற்படாத விதத்தில் மதத்தை செழுமைப்படுத்தி சரியான பாதையில் அவர் கொண்டு செல்வார் என்ற நம்பிக்கையினை நாங்கள் இன்றும் கொண்டிருக்கின்றோம். எனவே இதே போன்று இந்த மத ரீதியாக நான் எப்போதும் ஒரு அடிப்படைவாதியாக இருக்க விரும்பவில்லை, ஒரு துவேசியாக இருக்க விரும்பவில்லை. மதத்தை அரசியலுக்கு பயன்படுத்துவதற்கு நான் விரும்பவில்லை. மதத்தை வைத்துக் கொண்டு அரசியல் செய்கின்றவர்கள் பங்குரோத்து அரசியல்வாதிகளாகத்தான் இருக்க முடியும். அவர்களால் எதனையும் அடைய முடியாது. நாட்டை குழப்பி நாட்டை குட்டிச்சுவராக்கி மீண்டும் மீண்டும் இந்த நாட்டில் வன்முறைகளை விதைக்கின்றவர்களாகத்தான் இருக்க முடியும். அது எந்த மதமாக இருந்தாலும் மதம் என்பதை ஒழுக்க நெறிக்கு பயன்படுத்த வேண்டும், மனிதனின் மேம்பாட்டிற்கு பயன்படுத்த வேண்டும், மற்றவர்களோடு அமைதியாக சமாதானமாக வாழ்வதற்கு பயன்படுத்த வேண்டுமே ஒழிய இந்த மதத்தை வைத்துக் கொண்டு அரசியல் செய்கின்ற எவனாக இருந்தாலும், அது தமிழனாக இருக்கட்டும் அல்லது சிங்களவராக இருக்கட்டும் முஸ்லீமாக இருக்கட்டும், எவராக இருந்தாலும் அவர்கள் பங்குரோத்து அரசியலின் பக்கமாக நிற்கின்றார்கள் என்பதுதான் என்னுடைய தாழ்மையான கருத்தாகும். எனவே இந்த மதங்களை செழுமைப்படுத்தி குட்டிச்சுவராகி போன எமது நாட்டை கட்டி எழுப்புவதற்கு ஏற்ற விதத்தில் இந்த செயற்பாடுகளை இங்கு இருக்கின்ற அமைச்சர்கள் முன்கொண்டு கொண்டு செல்ல வேண்டும். அதே வேளையில் பாரபட்சம் பக்கச்சார்பு இல்லாமல் மதத்துவம் என்பதை நியாயத்துவமாக பேண வேண்டும். அதன் மகத்துவம் எல்லா இடங்களுக்கும் செல்லக்கூடிய விதத்தில் அதன் புனிதத்துவத்தை கொண்டு செல்ல வேண்டும். அண்மை காலமாக இலங்கையில் அந்த வகையில் அண்மையில் இலங்கையில் நடைபெறுகின்ற சில வெறித்தனமான செயற்பாடுகளை கட்டுப்படுத்தி இலங்கையின் கௌரவத்தை பேணக்கூடிய விதத்தில் எங்களுடைய குறித்த அமைச்சர்களுக்கு பொறுப்பாக இருக்கின்றவர்கள் செயற்பட வேண்டும் என்று கேட்டு அமைகின்றேன். நன்றி.
ஆனரபிள் எம்எச்எம் சல்மான், யூ ஹேவ் 4 மினிட்ஸ்.
சபாபத்துமணி, මට ලැබිලා තියෙන කාලයත් එක්කම ඉතා අමාරුවෙන් මගේ කතාව කිරීමට මා බලාපොරොත්තු වෙනවා. කෙසේ වෙතත් මට ලැබී තියෙන සීමිත කාලය තුළ මා ගරු හලීම ඇමතුමා වෙත කරුණු කිහිපයක් ඉදිරිපත් කිරීමට බලාපොරොත්තු වෙනවා. පළවෙනි කාරණය තමයි මම මේ සභාවට හජ් වන්දනා පනතක් හඳුන්වා දිය යුතුයි කියලා යෝජනා ඉදිරිපත් කරලා තිබුණා. අවාසනාවකට වගේ එම යෝජනාව විවාදයට ගැනීමට හැකි වෙලා නැහැ. නමුත් මා සතුටුයි. ඒ වගේම එතුමාට මා ස්තුතිවන්ත වෙනවා. එතුමා හිටපු ශ්‍රේෂ්ඨාධිකරණ විනිශ්චයකාර සලීම් මර්සූෆ් මෙතුමාගේ සභාපතිත්වයෙන් කමිටුවක් පත් කරලා හජ් වන්දනා පනතක් ඉදිරිපත් කිරීම සඳහා මූලික පියවර අරන් තියෙනවා. එම නිසා මේ පනත සම්බන්ධයෙන් මා අදහස් කරගෙන සිටි කතාව මා සභාගත කරනවා. ඒ වගේම ගරු අමාත්‍යතුමාටත් ඒ පිටපතක් ලබා දෙනවා. ඒ වගේම මා කැමති වර්තමානයේ බොහෝ දෙනෙක් කතා කරන මාතෘකාවක් වන මුස්ලිම් නීතිය සංශෝධනය කිරීම පිළිබඳ කාරණය සම්බන්ධයෙන් වචනයක් කීපයක් ප්‍රකාශ කරන්න. දැන් එක්තරා ආකාරයක මෝස්තරයක් වගේ මුස්ලිම් නීතිය සංශෝධනය කළ යුතුයි කියලා හැමෝම කතා කරනවා. අපිට මතකයි 2009 අවුරුද්දේ මිලින්ද මොරකොඩ අමාත්‍යතුමා ඔය සලීම් මාර්සූ ෆිනිෂකාරතුමාගේ සභාපතිත්වයෙන්ම කමිටුව අපත් කරලා තියෙනවා. තාම වාර්තාවක් ඉදිරිපත් වෙලා නැහැ. ඒ වගේම ගරු අධිකරණ අමාත්‍යතුමා මේ ළඟදී අමාත්‍ය මණ්ඩලයට කරන යෝජනාවක් අනුව කැබිනට් අනුකාරක සභාවක් පත් වෙලා තියෙනවා. මුස්ලිම් නීතිය සංශෝධනය කළ යුතුයි කියලා. මා පෞද්ගලිකව ප්‍රකාශ කරන්නේ මුස්ලිම් නීතිය සංශෝධනය විය යුතුයි. අනිවාර්යයෙන්ම ඒ සංශෝධනය කිරීම කඩිමුඩියේ ඉතාම හදිසියෙන්, එහෙම නැත්නම් ජාත්‍යන්තර සංවිධානයක් කියපු පළියට, එහෙම නැත්නම් වෙනත් ආයතනයක් කියපු පළියට, එහෙමත් නැත්නම් යම්කිසි වරණීය තීරුබද්දක් ලබා ගැනීම සඳහා මුස්ලිම් නීතිය සංශෝධනය කළ යුතු නෑ. මුස්ලිම් නීතිය සංශෝධනය කිරීම අනිවාර්යෙන් සිද්ධ විය යුත්තේ මුස්ලිම් සමාජයේ අනුදැනුම සහ සහභාගිත්වය ඇතිව. මොකද මුස්ලිම් නීතිය අනෙකුත් පුද්ගල නීතිවලට වඩා වෙනස්. ඒ ආගම හා දැඩි ලෙස සම්බන්ධ, ආගම හා බද්ධ වෙච්ච නීතියක් නිසා. එම නිසා ගරු හලීම අමාත්‍යතුමාගෙනුත් මා කාරණිකව ඉල්ලා සිටිනවා මේ සම්බන්ධයෙන් කටයුතු ඉදිරිපත් කරන්න කියලා.
ඔබතුමාත් එක්ක එකඟයි. ඔබතුමා කිව්ව වගේම සරීම මාර්සුත් මහත්මයාගේ බාර දෙල තියෙනවා. නමුත් මම හිතන්නේ මට ලැබිච්ච තොරතුරු අනුව දැනට එක අවසන් කරලායි තියෙන්නේ. මේ සම්බන්ධව මම බලාපොරොත්තු වෙනවා පාර්ලිමේන්තුව නියෝජනය අපේ මුස්ලිම් අංශකම කැඳවලා සරීම මාර්සුත් මහත්මයාත් මෙහෙරගෙන ඒ සම්බන්ධව යම් දිනවත් පිළිවෙලක් නැත්නම් යම් සංශෝධනයක් ඇති කර යුතුයි නම් ඒ සම්බන්ධව සාකච්ඡා කරලා තිරයක් කරන් ඊට පස්සේ ඒක වාර්තාව ඉදිරිපත් කරන්න. ඔබතුමා කිව්වා වගේ මේක හදිසි වෙන්න ඕන කාරණාවක් නෙවෙයි. අපි මේ සම්බන්ධව පුළුල්ව සාකච්ඡා කරලා ගති තිරයක හැටියට මාවත් පිළිගන්නවා.
බොහොම ස්තුතියි ගරු ඇමතිතුමනි. ඒ වගේම
ගරු මන්තුමා විනාඩියයි තියෙන්නේ.
ඔව් ඒ වගේම මම තව ඒ සම්බන්ධයෙන් මම එක කාරණයක් කියනවා. මේ සාමාන්‍ය මතුවලා බතු කරලා තියෙන ප්‍රශ්නයක් තමයි මේ මුස්ලිම් නීතිය සංශෝධනය කිරීම ශ්‍රේෂ්ඨාධිකරණය හෝ අධිකරණය මගින් කළ යුතුයි කියලා මතයක් මේ රටේ ඇති කරගෙන යනවා රාජ්‍ය නවන සංවිධාන ක්‍රියාකාරිකයන් පිරිසක්. මම නම් ඒ සම්බන්ධයෙන් පෞද්ගලිකව තරයේ විරුද්ධයි. මුස්ලිම් නීතිය සංශෝධනය කළ යුත්තේ මේ පාර්ලිමේන්තුව තුළින් විශාල සංවාදයකට ලක් කිරීමේ අනතුරුව කියන එක මම ප්‍රකාශ කරනවා. ඒ වගේම අවසාන වශයෙන් ගරු අධිකරණ අමාත්‍යතුමා නැති වුණත් එතුමාගේ නියෝජ්‍ය අමාත්‍යතුමා ඉන්නේද කියනවා. එතුමා ගරු අධිකරණ අමාත්‍යතුමා සලකා බලනවා නම් අර ගේන්න හදපු නීතිය, ඒ කියන්නේ ප්‍රචණ්ඩකාරී ප්‍රකෝපකාරී ප්‍රකාශ කැළඹීම ඇති කරන ප්‍රකාශ සම්බන්ධයෙන් ගත හැකි ඒ අලුත් නීතිය දඬන
නීතිය
නැවත වරක් ගේන්න කටයුතු කරන මෙන් ඉල්ලා සිටිමින් මා අවසන් කරනවා මගේ කතාව.
ස්තුති ගරු සනත් නිසන්ත මන්තුමා.
ගරු මූලාසනාරු මන්තිතුමනි, වෙලාව ලබා දීම පිළිබඳව ඔබට ස්තුතිය පුද කරනවා. අයිතන අද විෂයන් ගණනාවක් කතා කරන කාරක සභා අවස්ථාව. මේ විෂයන් අතරින් මම සංචාරක කර්මාන්තය සහ ක්‍රිස්තියානි කටයුතු කියන කාරණා දෙක විතරක් කතා කරන්න කල්පනා කරනවා අපේ ඉත තියෙන ඒ සීමිත කාල සීමාව තුළදී. අයිතන්නේ සංචාරක කර්මාන්තය පිළිබඳව ගරු ඇමතුමනි කතා කරද්දී කල්පිටි අර්ධද්වීපයේ මම හිතන්නේ ඉතාමත්ම වැදගත්, විශේෂයෙන්ම අපේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ට අපි ආරාධනා කරනවා. ඔබ තමුන්නාන්සේලා අද පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරයෙක් වෙලා තියෙන්නේ, ගම දිනලා දිස්ත්‍රික්කේ දිනලා අද රට ජයග්‍රහණය කරලා ලෝකේ දැකපු මිනිස්සු හැටියට තමයි අද ඔබ තමුන්නාන්සේලා පාර්ලිමේන්තුව නියෝජනය කරන්නේ. හැබැයි ඔබ තමුන්නාන්සේලා විශාල පිරිසක් මම හිතන්නේ දැකලා නැහැ අපේ කල්පිටිය ප්‍රදේශයේ තියෙන ඒ ඩොල්ෆින් සම්පත, ඒ වගේම තල්මසා, ඒ වගේම මේ මුහුදු සම්පත අපේ ඉන්න මේ මන්ත්‍රීවරුවත් අපේ රටේ ජනතාව විතරක් නෙමෙයි අඩු ගන්න අපේ ඉන්න පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු 225වත් ඒක S2 දැකලා නැහැ. අපි එක අවස්ථාවකදී ගියා පාන්දර 5ට විතර ගියාපම මහමුහුද මැද්දර ගියාම කිලෝමීටර 4ක් විතර යන්නට ඕන. ඩොල්ෆින් මත්ස්‍යයන් මම හිතන්නේ 3000කට 4000කට ආසන්න ප්‍රමාණයක් ඔවුන් සෙල්ලම් කරන්න පටන් ගන්නවා. මම හිතන්නේ ඒ දර්ශනය මේ රටේ ඉපදිච්ච මිනිස්සු හැටියට අපි S2 දකින්න ඕන කියන එකයි මගේ අදහස වෙන්නේ. ඒ නිසා එක පැත්තකින් අද මේවා බලන්න සංචාරකයන් විශාල වශයෙන් එනවා. නමුත් කනගාටුවට කාරණේ වෙන්නේ ගරු සභාපතිතුමනි, මේ වෙනකොට ඉන්දියාවෙන් ආපු දීවරයින්, ඒ වගේම අපේ ශ්‍රී ලාංකික දීවරයින් මේ සම්පත මහ පරිමාණයෙන් විනාශ කරමින් යනවා. විශේෂයෙන්ම මේ අය තහනම් දැල්ලාම්පන්න ක්‍රමය භාවිතා කරලා ලයිලා සුරුක් වගේ ක්‍රමයන් භාවිතා කරමින් ඒ මත්සෙයින් ඉන්න ප්‍රදේශ ආවරණය කරලා ඒ මැද්දට ඩයිනමයිට් වගේ බෝම්බ පාවිච්චි කරලා මහිතන්නේ මත්සෙයින් මැරීම සිද්ධ කරනවා. මේ හරහා මුහුදු පතුලේ තියෙන ඒ සුන්දර දර්ශන ප්‍රධාන වශයෙන් විනාශ වෙමින් යනවා. මේ කෙලවල්ලා මත්සෙයින් මැරීම සඳහා පාවිච්චි කරන ඒ ඩයිනමයිට් නිසා අපේ ඩොල්ෆින් මත්සෙයින් මහිතන්නේ රෑන් පිටින් මැරෙනවා. මම මගේ ඇස් දෙකෙන් දැකලා තියෙනවා.
එයකන මට විනාඩිය මම අගය කරන ඔබතුමා කතාව මම 100000 පිළිගන්නවා. අපිට තොරතුරු දෙන්න මේක අපේ සේවක සංඝ අඩුවක් තියෙන මුදල් එවතුමා තම්බ වෙනවා. මේවා ඇල්ලීමට අපිට ඔබතුමා ඉලිපිට වෙන දුන්න තොරතුරු ඒ සම්පූර්ණ ක්‍රියා ගන්නවා මේක. නැත්නම් මේ රට ඉවරයි.
බොහොමත්ම ස්තුතියි ගරු
ඇමතුමනි.
බොහොමත්ම ස්තුතියි ගරු ඇමතුමනි. ඔබතුමා මේ වගේම අපේ ධීවර ඇමතුමාගෙත් එක්ක සාකච්ඡා කරන්න මේකෙදි අපේ ධීවර නිලධාරින් ගරු අමාත්‍යතුමාව නොමග යවන අවස්ථාවල් තියෙනවා. සමහර නිලධාරීන් ලයිලා සුරුක් වගේ ඒ දැල්ලාම් පන්න ක්‍රම වෙනත් නමකින් හැඹිලි දැල කියලා බොරු වෙනත් නමකින් දීලා මේ හරහා විශාල විනාශයක් කරනවා. මේ විනාශය නතර කිරීම සඳහා ඔබතුමාලගේ සහයෝගය බලාපොරොත්තු වෙනවා. ඒ නිසා මේ සම්පත් අපි ආරක්ෂා කරගත්තොත් තමයි අද මේ වෙනකොට කල්පිටිය ප්‍රදේශයේ සීග්‍රෙන් දියුණුවෙමින් යන ඒ මාර්ග පද්ධතිය දියුණු වෙලා හෝටල් ටික නිර්මාණය වෙගෙන යනවා. මේ පැත්තෙන් මාර්ග ටික හැදිලා අනෙක් පැත්තෙන් හෝටල් ටික හැදිලා ඉවරනකොට අපේ සම්පත අපි විනාශ කරනවා නම් මම හිතන්නේ මේක මහ පොළව උහුලන්නේ නැති අපරාධයක්. ඒ පිළිබඳව ගරු ඇමතුමනි ඔබතුමාගේ අවධානය යොමු කරනවා. ඒ වගේම ක්‍රිස්තියානි කටයුතු පිළිබඳව කතා කරද්දී ගරු සභාපතිතුමනි අපිට පල්ලේ කණ්ඩල් දේවස්ථානය අපේ පුත්තලම දිස්ත්‍රික්කයේ එහා පැත්තේ කෙරවලේ තියෙන දේවස්ථානයක්. මේක ඉතාමත්ම ඓතිහාසික දේවස්ථානයක්. පුත්තලම ඉඳලා ඉලුවන්කුලම පාරේ මන්නාරම් පාරේ යනකොට ඉලුවන්කුලම පසු කරලා පොන්පරිප්පෝ කියන ප්‍රදේශයේ තමයි මේ විල්පත්තු අභයභූමියේ මැද්දේ අහුවෙන්නේ පල්ලේ කණ්ඩල් දේවස්ථානය. මේ දේවස්ථානයේ වන්දනාමාන කර ගැනීම සඳහා ලක්ෂ සංඛ්‍යාත අපේ වන්දනාකරුවන් යනවා. ඒ යමෙදි
අපි ආගම උත්සව දවසට විල්පත්තු කියන සංචාරක රක්ෂිත භූමියක්. ඒතර මෙතන ආක්‍රමණය මට ප්‍රශ්න මුගාවක් බලත් ඇවිල්ලා තියෙනවා. සමහර දෙනවා පාර දාන්න. මම ඒ වගේ ඉතින් මේ ප්‍රශ්න රාශිය තුළ අපි හැම එකෙම කහ කොළ සතක් දෙනවා. ඒ භූමිය එතන මම ගියා. මම ඒතර ඔබතුමා දන්නවා කල්පිටියේ බෝට් සර්විස් එකක් දාලා කෙලිමේ වනාතුරේ ටුවරිස්ට් ලයින් ඉදිරිය විවෘත කෙරුවා. මම බලාපොරොත්තු වුණා එදා පූජකතුමේ කී කියලා. පූජකතුමල හම්බ වුණා. ආවේ නැහැ. ඉතින් මෙතන ඒ සංචාරක යෑම කියන්නේ මන්දරමාන යන දවස වලට යෑම කිසිම තානමක් ගන්න. අපිට වේලාසන කියන්නේ එතකොට මේ පූජාවත්තිනේ වගේ දවසර අපි යන්න මෙයා කරේ හැකි. නමුත් භූමියයි රක්ෂිතයයි අරස කරගෙනයි අපිට කරන්න වෙන්නේ. ඒක නිසා ඔබතුමාලා ඒ සෑ අපිට අරන් දෙන්න.
ගරු ඇමතුමනි ඔබතුමාට හදවතින්ම ස්තුතිය පුද කරනවා. විශේෂයෙන්ම අපි පියතුමල්ලා සමග සාකච්ඡා කරද්දී පියතුමල්ලා කිව්වේ ආණ්ඩුව හැටියට ගත්තාම තිබිච්ච ආණ්ඩුව වුණත් මේ ආණ්ඩුව වුණත් පැහැදිලිවම අමාත්‍යවරු ඒ රජයේ පැත්තෙන් විශාල වශයෙන් සහයෝගයක් දුන්නත් සමහර නිලධාරින්ගෙන් විශාල වශයෙන් බාධා පැමිණෙනවා. ලක්ෂ සංඛ්‍යාත වන්දනාකරුවන් ආපු වෙලාවේදී ඒ අයට නාගන්න වතුර ටිකක් දෙන්නේ නැතුව කම්බි වැටවල් ගහගෙන ගරු ඇමතුමනි හරස් කරගෙන ඉන්නවා. ඒ නිසා ඒ පිළිබඳවත් ගරු ඔබතුමාගේ අවධානය යොමු කරනවා.
ගරු ඇමතුමනි මම ගියා ඔබතුමාලා දන්නවා කල්පිටිය අපි මෙතුමාත් ආවා. ඇවිල්ලා ඉදා මම බලබොරුතු වුණා කතුලක නායක ස්වාමීන් වහන්සේ පූජකතුමාලා එයි කියලා. කවුරුවත් හිටියේ නැහැ. මම එතන ගියේ පළවෙනි වරම ජීවිතේ. ඒ ස්ථානේ මම දන්නවා ඉස්සරහ. නැති ඒ නිසා එවැනි පාසුක ඉදර දෙන එකේ ස්ථිර ගොඩනැගිලි ගහන්න බෑ. එහෙම වුණොත් උතන තව බලවේගෙන ඔබතුමා මම කියන්නේ දන්නවනේ. ඉතින් ඒක නිසා
බොහොමත්ම ස්තුතියි.
ඒකට අපි මේ විදිහට කරන්න දෙන්න පුළුවන්. නිලධාරී කණ්ඩ නිලධාරී රාජකාරී අත් වශයෙන් වනජීවී භූමි නිලධාරී හින්දා තමයි ඔය කැලෑ ටිකවත් බේරිලා තියෙන්නේ.
ස්තුතියි ඇමතුමා.
ගරු ඇමතුමා හදවතින්ම ස්තුතියි. විශේෂයෙන්ම ඔබතුමාට ස්තුතිය පුද කරනවා. මම හිතන්නේ මේ අන්‍යෝන්‍ය අවබෝධය තමයි තියෙනට ඕන. වන්දනාකරුවන් ස්ථිර ගොඩනැගිලි හදන්නේ නැහැ, తాවකාලික කූඩාරම් වගේ හදන්නේ. ඒ නිසා කිසිදු ගහක් කොළක් සතෙක් සිව්පාවේ කාණියක් නොවන විදිහට ඒ අයට පහසුකම් සම්පූර්ණ කිරීම ඔබතුමා මැදිහත් වෙන්න කියන කාරණක ඉල්ලීම කරනවා. ඒ වගේම කතෝලික පාසල් ගරු සභාපතිතුමනි, කතෝලික පාසල් රජයට පවරා ගැනීමේදී එදා රජයේ සහ කතෝලික සභාව අතරේ MOU එකක් තුනක් අවබෝධතා ගිවිසුමක් තිබුණා. හැබැයි මේ අවබෝධතා ගිවිසුම අනුව අපේ සමහර උදවිය කටයුතු කරන්නේ නැහැ, සමහර නිලධාරීන් කටයුතු කරන්නේ නැහැ. ඒ නිසාම සමහර ගැටලු මතුවලා තියෙනවා. ඒ නිසා මම විශේෂයෙන් අවධානය යොමු කරනවා එදා මේ කතෝලික පාසල් රජයට පවරා ගන්න වෙලාවේදී අත්සන් කරපු MOU එක හැම නැත්තම් අවබෝධතා ගිවිසුම ඒ භූමියේ අයිතිය ගොඩනැගිලිවල අයිතිය ප්‍රධාන වශයෙන් ඒ තිබිච්ච ඓතිහාසික ගොඩනැගිලිවල අයිතිය කතෝලික සභාවට තියෙන ගමන් ඒ යම් යම් එදාගත් තීන්දුව తీරන ඒ ආරක්ෂා කරමින් ඒ අවබෝධතාවය ආරක්ෂා කරමින් ඉදිරියට කටයුතු කළොත් හොඳයි කියන කාරණය මම විශේෂයෙන්ම මතක් කරනවා. ඒ වගේම තවත් ප්‍රධාන ගැටලුවක් තියෙනවා ගරු සභාපතිතුමනි. මම හිතන්නේ මේ රටේ කතෝලික ගුරුවරු නිර්මාණය වෙන කතෝලික ගුරුවරු පුහුණු කරන සිංහල කතෝලික ගුරුවරුන් පුහුණු කරන එකම එක ස්ථානයයි තියෙන්නේ. ඒ තමයි වයඹ විද්‍යාපීඨය බිංගිරිය. මෙතන ගරු ඇමතිතුමනි මෙහි අඩුපාඩු රාශියක් තියෙනවා. මේ පහසුකම් විශාල ප්‍රමාණයක් අඩුයි. මේ ගුරුවරුන් අතරේ මම හිතන්නේ පූජකවරුන් ප්‍රධාන වශයෙන් පියතුමල්ලා සහෝදරවරුන් මේ ගුරු ශිෂ්‍යයන් අතරේ ඉන්නවා. ඒ අයට පහසුකම් නැහැ. ඒ නිසා ඒ පහසුකම් පිළිබඳව ඔබතුමන්ලගේ
ජාතික පාසල අධ්‍යාපන අමාත්‍යාංශයෙන් පාලනය ඉන්නේ ඒ විද්‍යාගුරු වෙත හොඳට සේවක කරේ අඩුවල් ටික ලියලා අපි අධ්‍යාපන අමාත්‍යාංශත් ඉන්න වෙද 10 වෙනිදා
මේක ජාතික පාසලක් නෙමෙයි මේක විද්‍යාපීඨය. විද්‍යාපීඨයේ ගුරුවරුන් පුහුණු කරන ගුරු පුහුණු පාසල. ඒ නිසා මේකේ විශාල අඩුපාඩුකම් රාශියක් තියෙනවා. ඒ වගේම තවත් ප්‍රධාන ගැටලුවක් තියෙනවා ගරු සභාපතිතුමනි. ඒ තමයි මේ ගුරුවරුන් පුහුණු කිරීම සඳහා පාවිච්චි කරන මේ විද්‍යාපීඨය. මේකේ ප්‍රධාන පීඨාධිපතිතුමිය මිතර වයලට් කියලා ගුරු මහත්මියක්. එතුමේ ඉතාමත්ම හොඳ මහත්මියක් කියලයි මෙහි ශිෂ්‍යයන් කියන්නේ. ඒ වගේම එතුමිය බෞද්ධාගම අදහන තැනැත්තියක් වුණත් මේ කතෝලික ශිෂ්‍යයන් සඳහා ගුරු ශිෂ්‍යයන් සඳහා විශාල සහයෝගයක් ලබා දෙනවා. ඒ අයගේ අයිතිවාසිකම් වෙනුවෙන් කතා කරනවා. මේ දින කීපයක් තුලදී එතුමියව හදිස්සියේ ස්ථාන මාරු වීමක් සිද්ධ කරලා තියෙනවා ගරු ඇමතිතුමනි. ඒ නිසා කරුණාකරලා ඔබතුමා ක්‍රිස්තියානි කටයුතු ඇමතිවරයා හැටියට මේකේ මැදිහත් වෙන්න කියන කාරණේ කිල්ලිම කරනවා. ඒ වගේම ගාමිණී ජයවික්‍රම පෙරේරා ඇමතිතුමා ඒ දිස්ත්‍රික්කයේ නායකයා හැටියට ඔබතුමා
වල්සත්තු ඉන්නවා මෝද තියෙනවා ඔක්කොම තියෙනවා. ඒ වුණත් මේක මමත් ඔබතුමාත් පළස්සබයි හිටියානේ
අනිවාර්යයෙන්.
බදා ඒක නිසා අපි කතා කරමු.
හරියට බොහොමත් විශ්සුති. මම හිතන්නේ ඊළඟ කාරණේ තමයි ගරු සභාපතිතුමනි අපට මෙවැනි
ගරු මන්තුමා විනාඩි දෙකක් තියෙනවා.
ඔව්. මෙවැනි තත්ත්වයක් තුල අපිට ගුරු ශිෂ්‍යයන් ඉගෙන ගන්න ගොඩනැගිල්ලක් නැහැ. ඒ පියතුමල්ලා සහෝදරතුමල්ලා සමහර ලාවට සීතලේ නිදි ගන්නවා. එයාට නේවාසික පහසුකම් නැහැ. ගොඩනැගිලි නැහැ. හරියට මේසපුඩු නැහැ. එවැනි තත්ත්වයක් තුල අපේ සමහර ඇමතිවරු මේ රටේ සමහර ඇමතිවරු ලෝකයට විහිළු සපේනවා. මම හිතන්නේ අද දවසේ මට ඇත්තටම පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් හැටියට ඇත්තටම ලැජ්ජා හිතුණා. ඒක දැක්කහම අන්තර්ජාලයේ ඡායාරූපයක් පළ වෙනවා ගරු ඇමතිතුමනි. අපේ පාර්ලිමේන්තුවේ ඡායාරූපයක් පාවිච්චි කරලා මේකේ මේ තරුණයා ලියනවා ලෝකේ ලොකුම ගවලන නම් හදලා තියෙනවා. මේ තියෙන්නේ ගවලන කියන්නේ ගවලන කියන්නේ හරක් ඉන්න එක කියන එක තමයි මේ දරුවා පාවිච්චි කරන්නේ පාර්ලිමේන්තුවට. ඒ නිසා ලෝකේ ලොකුම නත්තල් ගහ හදපු එක ගැන සතුටු වෙනවා කියලා. ඒ නිසා මම හිතනවා අපි පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු හැටියට මේ කතාවල් අහන්න සිද්ධ වෙලා තියෙන අපේ සමහර අය කරන ඒ විකාර වැඩ නිසා. ඒ නිසා මෙවලේ ප්‍රධාන වශයෙන් මම විනාඩියක් ඔබතුමායෙන් ඉල්ලනවා. විමලවීර දිසානායක ඇමතිතුමාගේ මන්ත්‍රීතුමාගේ කාලය තියෙනවා. ඒ නිසා මට විනාඩි දෙකක් කාලයක් දෙන්න. මම විශේෂයෙන්ම හදවතින්ම ස්තුතිය පුද කරනවා අපේ කාදිනල්තුමාට, බැලකම රංජිත් පියතුමාට, එතුමා මැදිහත් වෙලා මේ රුපියල් කෝටි ගණනක් වියදම් කරලා කරන රුපියල් කෝටි 5කට ආසන්න මුදලක් වියදම් කරලා කරන නත්තල් ගහ වහම නතර කරන්න කියලා තීන්දුවක් අරගත්තා. මම හිතන්නේ මේ සඳහා දල වශයෙන් ලක්ෂ 300කට වැඩි ප්‍රමාණයක් ලක්ෂ 400කට ආසන්න ප්‍රමාණයක් වැය වෙනවයි කියන එක තමයි මේ රටේ ජනතාවගේ අදහස්. මේ සඳහා රජයේ සල්ලි විතරක් නෙමෙයි සමහර නැව් සමාගම් වලින් සල්ලි එක්කහු කරලා තියෙනවා. ඒ වගේම මුළු තැන්ගෙට ද්‍රව්‍ය සපයන ඒ සැපයම් කරුවන්ගෙන් සල්ලි එකතු කරලා තියෙනවා. ඒ වගේම සමහර යකඩ සමාගම් වල බැනර් ප්‍රදර්ශනය කරලා තියෙනවා අපි මේකට අනුග්‍රහය දක්වයි කියලා. ඒ නිසා රුපියල් කෝටි ගණන් වියදම් කරලා නත්තල් ගස් හදන එක නෙමෙයි සැබෑ නත්තලේ අරුත. ඒ නිසා සාමේ කුමාරා මේ ලෝකයට පැමිණුනේ සුවිසල් මන්දිරයක නෙමෙයි. සුවිසල් මන්දිරයක නෙමෙයි. ජේසුතුමා මේ ලෝකයට පැමිණෙන්න තෝරගන්නේ අහිංසක ගව ගාලා. ඒ ගව මඩුවක ගව ඔරුවේ තමයි සීතලේ තමයි තුමා මේ ලෝකයේ එළිය දකින්නේ. ඒ නිසා මේ සැබෑ නත්තලේ අරුත ලෝකයට ගෙනියන්නට මේ රටට ගෙනියන්න අපේ අහිංසක මිනිහෙකුට බඩගින්න ඉන්න මිනිහෙකුට කෑම වේලක් දුන්නා නම් ඇඳ ගන්න ඇඳුමක් නැති කෙනෙකුට නත්තල් දවසේ ඇඳගෙන යන්න කියලා ඇඳුමක් දුන්නා නම් මේ සල්ලි ටික පාවිච්චි කරලා මේකට වඩා හොඳයි කියන එක මම මතක් කරනවා. ඒ වගේම මේ ආණ්ඩුව ගත්තාම මේක
යන්නවනේ ක්‍රිස්තියානි කටයුතු අමාත්‍යාංශය ඒකට සම්බන්ධ නැහැ.
ඒක තමයි.
බොහොම හොඳයි බොහොම හොඳයි.
ක්‍රිස්තියානි කටයුතු අමාත්‍යාංශයෙන් මේක නොකරපු එක ගැන මම සතුටු වෙන ගමම්ම මේ වරාය ආඩම්බර වෙන ගමම්ම මේ වරායේ වරායේ අමාත්‍යතුමාට දැන් තියෙන ක්‍රිස්තියානි කටයුතු අමාත්‍යාංශයද කියන එකක් පොඩ්ඩක් මතක් කරන්න ඕන. ඒ නිසා මේ ලෝකයට විහිළු සපයන්න එපා. රටට විහිළු සපයන්න එපා. මේ ලෝකයට සාමයේ ගෙනපු සාමයේ කුමාරයා ජේසුතුමා ඉපදිච්ච දවසේ නත්තල් දවසේ අහිංසක දුප්පත් අහිංසක මිනිස්සු වෙනුවෙන් මේ සල්ලි වියදම් කරන්න කියන කාරුණික ඉල්ලීම කරමින් ඔබට සහ අපේ රටට ඉතාමත්ම වාසනාවන්ත සුභ අනාගතයක් ප්‍රාර්ථනා කරමින් මා නිහඬව ස්තුති.
ස්තුති. Honorable Ali Sir Maulana. Order please. Honorable Lucky Jayawardhana will take the chair.
ගර්මන්තුමා කතා කරන්න.
බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. බුද්ධ සාසන ක්‍රිස්තව සුත්‍රලාතුරයි මුස්ලිම් සමය කලාචාර மற்றும் தபால் சேவைகள் அமைச்சுகள் நிதி ஒதுக்கீட்டு சட்டம் மூலம் தொடர்பான விவாதத்தில் கலந்து கொண்டு உரையாற்றுகிட்டு மகிழ்ச்சி அடைகின்றேன். இவ்வாறான பிரதான நான்கு இன மத கலாச்சார விஷயங்களை பேசுகின்ற வேற்றுமையிலும் ஒற்றுமை காக்கின்ற ஒரு சிறந்த ஜனநாயக சூழல் யூனிட்டி இன் டைவர்சிட்டி. This unity and understanding among the religion is extremely important. If our beautiful country is to achieve economic progress, there must be unity among the followers of our religions, four religions. Honorable Fauzi, when he was speaking, he commended the ministers who have a clear understanding of the sensitivities of each of the religions can play a positive role in creating unity among them. We have four honorable ministers, adherents of their respective religions, in charge of the four ministries. It is therefore extremely important that the four ministers regularly meet and pave the way for unity. Having said that, in the Arasangamanadu, Mariyadikuriya Mahanayaka Therarkalinadum, இந்தி இஸ்லாமிய கிறிஸ்தவ சமய தலைவர்களதும் ஆசியுடனும் ஆதரவுடனும் நாட்டில் நல்லாட்சியையும் நல்லிணக்கத்தையும் கட்டியெழுப்பும் பாரிய பணியில் பயணிக்கின்ற வேளையில் ஒரு சில பௌத்த சமய துறவிகளின் பிழையான வழிகாட்டல் காரணமாக நாட்டிலே நல்லிணக்கம் கேள்விக்குறியாக்கப்பட்டு மக்கள் மத்தியில் அச்சமும் அமைதியின்மையும் தோன்றியுள்ளது. இந்நிலைமையினை தொடரவிடாது துணிச்சலுடன் தடுத்து நிறுத்துவதற்கு அரசாங்கம் முன்வர வேண்டும் என்பதுதான் எங்கள் கோரிக்கை என்பதை முதன்மைப்படுத்துகின்றேன். நாட்டிலே நல்லாட்சியும் நல்லிணக்கமும் ஏற்படுவதற்காக தனது இறுதி மூச்சு வரை குரல் கொடுத்து போராடி நல்லாட்சி உருவாக்கத்திற்கு ஆணிவேராக இருந்து அனைத்து சமூக மக்களையும் ஒன்று திரட்டிய பௌத்த சமய துறவி அமரர் சோபித தேரர் அவர்களின் அயராத பணியை இந்த நாட்டு மக்கள் என்றும் மறக்க முடியாது. இதேபோன்று மட்டக்களப்பு மாவட்டத்திலே இஸ்லாமிய மார்க்கே மேதையாக பணியாற்றி அண்மையில் இறையடி சேர்ந்த எமது அன்புக்குரிய ஷேகுல் ஃபலா அப்துல்லா ஹசரத் அவர்களின் பணிகளையும் நினைவு கூறுகின்றேன். குறிப்பாக எமது பகுதிகளிலே கடந்த யுத்த காலத்தின் போது இன நல்லெண்ணத்திற்காக அவர்கள் ஆற்றிய பணிகளையும் அவர்களோடு இணைந்து செயற்பட்ட இந்து கிறிஸ்தவ சமய பௌத்த மதகுருமார்களையும் நான் நினைவுபடுத்துகின்றேன். ஏனென்றால் சமய தலைவர்கள் எல்லாம் நெருக்கடியான நிற்கதியான அவல சூழ்நிலைகளிலும் சமூகங்களுக்கிடையே நல்லிணக்கத்தை பேணுவதற்கு முன்மாதிரிகளை காட்டிச் சென்றுள்ளார்கள். எல்லா புகழும் வல்ல இறைவனுக்கு. அல்ஹம்துலில்லா. இனமுருகல் நிலைமைகளை தெற்கிலே ஏற்படுத்தி எமது மக்களது நம்பிக்கைகளை இழிவுபடுத்தி நாட்டுப்பற்றுடனும் சமாதான சகவாழ்வுடனும் நேர்த்தியான முறையில் எமது தாய் நாட்டுக்காக அர்ப்பணிப்புடன் வாழ்கின்ற எமது மக்களை வேண்டுமென்றே அவமானப்படுத்தி துவம்சம் செய்ய நினைக்கின்ற இந்த விசமத்தனமான குழுக்கள் எமது மாவட்டமான மட்டக்களப்பு நோக்கியும் இனமுருகளுக்கு வலு சேர்க்க வேண்டுமென்ற ஒரு தீங்கான எண்ணத்துடன் வருகை தரவிருந்த துரதிர்ஷ்ட அந்த சூழ்நிலை எமது அரசு தலைவர்களினதும் சட்டத்தையும் ஒழுங்கையும் நிலைநாட்டும் அதிகாரிகள் உத்தியோகத்தர்கள் பாதுகாப்பு தரப்பினர்களால் வழிமறிக்கப்பட்டு அமைதி காக்கப்பட்டது. அதே நேரத்தில் எமது மக்கள் பொறுமை காத்து சகிப்புத்தன்மையுடன் சட்டத்தையும் ஒழுங்கையும் அமல்நாட்டியவர்களுக்காக முழு ஒத்துழைப்பையும் வழங்கினார்கள். அதன் காரணத்தினால் கடந்த சனிக்கிழமை வெடிக்கவிருந்த பூகம்பம் தடுத்து நிறுத்தப்பட்டது. அதற்காக அனைவருக்கும் நன்றி கூறுகின்றேன். தலைமை தாங்கும் தலைவர் அவர்களே, அதே நேரத்தில் நல்லெண்ண விஜயங்களை மேற்கொள்ளும் பௌத்த துறவிகளையும் ஏனைய சமய சமூக தலைவர்களையும் பொதுமக்களையும் அன்புடனும் கௌரவத்துடனும் வரவேற்று உபசரிக்க எமது மாவட்ட மக்கள் என்றும் காத்திருக்கின்றார்கள் என்ற நற்செய்தியினையும் நான் இந்த சபையிலே தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். மேலும் அண்மையிலே ஞானசார தேரர் அவர்களின் வளமையான அவருக்கே உரிய பாங்கில் இன்னும் ஒரு சர்ச்சையை தனது சந்தேகத்தின் காரணத்தினால்தான் இந்த பிரச்சனையை கிளர்கிறேன் என்று தன்னை நியாயப்படுத்தி முயல்கிறார். முஸ்லிம்கள் தொடர்பில் எமக்கு எந்த பிரச்சனையும் இல்லை, ஆனால் அந்த முஸ்லிம்கள் பின்பற்றும் இஸ்லாம் மார்க்கம் தொடர்பில் எமக்கு பல சந்தேகங்கள் உண என்று ஊடகவியலாளர் மத்தியில் கூறி அதனை பூதாகரமாக்க பார்க்கின்றார். முஸ்லிம்களின் வாழ்க்கையின் முழு மூச்சு இஸ்லாம் என்பதால் எமக்கு இஸ்லாம் தொடர்பில் இருக்கும் சந்தேகங்கள் தீர்க்கப்பட வேண்டும் என்றும் கூறியிருக்கிறார். முஸ்லிம்கள் ஐந்து வேளை தொழுகிறார்கள். வெள்ளிக்கிழமைகளில் பள்ளி வாயிலில் ஒன்று கூடுகிறார்கள். அவர்களின் வாழ்க்கையில் இஸ்லாம் மார்க்கமே முக்கிய சிந்தனையாக உள்ளது. அதுதான் இங்குள்ள பிரச்சனை என்று கூறியிருக்கிறார். அல் குர்ஆனில் உள்ள சில வசனங்களை விளக்கங்களை நாம் உலமா சபையில் கேட்டுள்ளோம். அந்த வசனங்களால் எதிர்காலத்திலே என்ன விளைவுகள் ஏற்படும் என தொடர்பில் எம்மோடு கலந்துரையாடவே நாம் அழைத்துள்ளோம் என்கின்றார். எங்களை பொறுத்தவரையில் தாராளமாக இவ்வாறான அடிப்படையில் பரஸ்பர கலந்துரையாடல்களை எப்போதும் இஸ்லாம் நல்லிணக்கத்தை வளர்ப்பதற்கு வரவேற்கின்றது. எங்களது சத்திய சாந்தி மார்க்கம் என்பதை அவர்களுக்கு அறிவித்து எங்களது கடமை என்பதை இந்த அவையிலே அடக்கத்துடன் கூற விரும்புகின்றேன். ஹேவிங் செட் தட், கௌரவ தபால் சேவை முஸ்லீம் கலாச்சார அமைச்சர் அவர்களே, எமது மாவட்டத்தில் தபால் சேவைகளை மக்களுக்கு சிறப்பாக வழங்குவதற்கு பல குறைபாடுகளும் தேவைகளும் தடையாக இருக்கின்றமையினை தங்கள் கவனத்திற்கு முன்வைக்கின்றேன். குறிப்பாக எமது மாவட்டத்தில் தற்போது சேவையில் உள்ள 2 தபால் விநியோக வாகனங்களும் அடிக்கடி பழுதடைவதுடன் தபால் ஊழியர்கள் பல அசௌகரியங்களை அனுபவித்து வருகின்றனர். எதிர்வரும் நிதியாண்டில் எமது மாவட்டத்திற்கு மேலதிகமாக புதிய தபால் வாகனங்களை வழங்க நடவடிக்கை எடுக்குமாறு கேட்டுக்கொள்கிறேன். அத்துடன் தபால் அலுவலகங்களில் தபால் சேவர்களின் எண்ணிக்கை பெரும் பற்றாக்குறையாக உள்ளது. இதனால் சேவையில் இருக்கின்றவர்கள் மிகவும் சிரமங்களுக்கு முகம் கொடுத்து பணியாற்றுகின்றார்கள். தபாலக எல்லைக்குள் வதியும் மக்கள் தொகையினரையும் நிலப்பரப்பினையும் கருத்தில் கொண்டு போதிய தபால் சேவர்களை புதிதாக நியமிக்க நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். மீள்குடியேற்றம் மக்கள் பரம்பல் என்பவற்றை கருத்தில் கொண்டு தபால் சேவையை விரிவுபடுத்துவதற்காக பொருத்தமான இடங்களில் புதிய உபாதங்களை அமைத்து தருமாறும் வேண்டிக் கொள்கிறேன். ஏராவூர் தபாலகமானது பல்வேறு தேவைகளை எதிர்நோக்கியுள்ளது. கடந்த ஏப்ரல் மாதம் 23ஆம் தேதி எனது வேண்டுகோளுக்கிணங்க நீங்கள் அந்த இடத்தை தரிசித்தீர்கள், அந்த குறைகளை கேட்டறிந்தீர்கள், அவற்றை நிவர்த்திக்க நடவடிக்கை எடுப்பதாகவும் தெரிவித்திருந்தமை இந்நன்றியுடன் நினைவுபடுத்த விரும்புகின்றேன். ஏராவூர் தபாலக எல்லைக்குள் சுமார் 11,000 குடும்பங்களைச் சேர்ந்த 50,000 மக்கள் வசித்து வாழ்கின்ற பொழுதிலும் தபால் விநியோக செயற்பாடுகளுக்கு 4 சேவகர்கள் மாத்திரம் பணியில் உள்ளனர். பல கிலோமீட்டர் தூரம் பயணித்து பகல் உணவு கூட எடுக்காமல் ஓய்வில்லாமல் அந்த ஊழியர்கள் பணியாற்றி வருகின்றனர். ஆக குறைந்தது இன்னும் 2 சேவகர்களையாவது மேலதிகமாக நியமனம் செய்து தருமாறு கேட்டுக்கொள்கின்றேன். முதலாம் தரத்திலுள்ள ஏராவூர் தபாலகத்தினை விசேட தர அஞ்சல் அலுவலகமாக தரமுயர்த்தும் கோரிக்கை நீண்டகாலமாக முன்வைக்கப்பட்டிருக்கிறது. இது தொடர்பாக தபால் மா அதிபருக்கு 30/5/2016 தங்களால் அனுப்பி வைக்கப்பட்ட பணிப்புரை கடிதத்திற்கு இதுவரை எவ்வித நடவடிக்கையும் எடுக்கப்பட்டதாக தெரியவில்லை. 2000 ஆண்டு கட்டப்பட்ட இந்த தபாலக கட்டடமானது மக்களுக்கு நிறைவான சேவையை வழங்கக்கூடிய வகையில் புனரமைப்பு வேலைகளோ திருத்த வேலைகளோ மேற்கொள்ளப்படாது புறக்கணிக்கப்பட்டு வருகின்றது. சேவைகளை பெறுவதற்காக வருகை தரும் பெரும் எண்ணிக்கையிலான மக்கள் மண் தரையிலே அமர்ந்திருப்பதை எனவே இந்த தபாலகத்தை தரப்படுத்தி புனரமைத்து தருமாறு தயவாக கேட்டுக் கொள்கிறேன். எமது பகுதிகளில் அமைந்துள்ள மீராகேணி உப தபாலமானது மட்டக்களப்பு மாவட்டத்தில் முதற்தர உப தபாலகமாக தெரிவு செய்யப்பட்டுள்ளது. மகிழ்ச்சியுடன் தெரிவித்துக் கொள்வதுடன் குறைந்த வளங்களுடன் மக்களுக்கு சிறந்த சேவையினை அர்ப்பணிப்புடன் வழங்கி வருகின்ற உப தபால் அதிபர் அல்ஹாஜ் ஏ நசீர் அவர்களையும் உத்தியோகத்தர்களையும் நான் பாராட்டுகின்றேன். எனவே இம்மீராகேணி உப தபாலகத்தை தரமுயர்த்தி நடவடிக்கை எடுப்பதுடன் அண்மித்த பிரதேசங்களை தலவாய் ஏராவூர் ஹிதாயத் நகர் போன்ற இடங்களில் புதிய உப தபாலகங்களை அமைத்து தருமாறு வேண்டிக் கொள்கிறேன். ஆனரபிள் சேர்மன், லெட் மீ கன்க்ளூட் வித் திஸ் மேட்டர். நாட்டு நலனுக்காக அர்ப்பணிப்புடன் பணியாற்றி மறைந்த அரசியல் தலைவர்களை கௌரவித்து நினைவு முத்திரை வெளியிடும் தபால் திணைக்களத்தின் பணி பாராட்டத்தக்கது. அந்த வகையில் நாட்டு நலனுக்காக பணிபுரிந்த முன்னாள் அமைச்சர்களான அல்ஹாஜ் எம் எச் முகமது, தொழிற்சங்கவாதியும் அமைச்சரும் ஆளுநருமான அசையீத் அலவி மௌலானா, பிரதி அமைச்சர் டாக்டர் ஃபரீத் மீராலபி, முன்னாள் செனட்டர் அசையீத் மஷூர் மௌலானா ஆகியோருக்கு கௌரவம் வழங்கி நினைவு முத்திரை வெளியிட ஆவண செய்யுமாறு அமைச்சர் அவரிடம் வினயமாய் வேண்டிக் கொள்கின்றேன். முஸ்லிம் சமய கலாச்சார அலுவல்கள் திணைக்களத்தில் பள்ளி வாயல்களை பதிவு செய்யும் செயற்பாடுகள் மிகவும் தாமதமாக இடம்பெறுவதாக தெரிவிக்கப்படுகின்றது. எமது பிரதேசத்தில் பதிவு செய்யப்படாதிருக்கும் அனைத்து பள்ளி வாசல்களையும் பதிவு செய்ய நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். பல பள்ளி வாயல்கள் நிர்வாகங்கள் சீரற்று காணப்படுகின்றன. நிர்வாகத்தினரால் வக்ஃபு சொத்துக்களை முறையீனமாக கையாளப்படுகின்றது. உரிய பதவிக்காலம் முடிவடைந்த பள்ளி வாயல்களின் புதிய நிர்வாகத்தினை விரைவாக தெரிவு செய்வதற்கு திணைக்களம் நடவடிக்கை எடுப்பதுடன் பள்ளி வாயல்களின் நிர்வாக ரீதியான செயற்பாடுகள் மேற்பார்வைகளை வலுப்படுத்த வேண்டும் எனவும் கேட்டு, தேங்க்யூ வெரி மச் ஃபார் தி டைம் கிவன்.
தேங்க்யூ.